આપ સહુ વતી વિનંતી કરું છું પૂજ્ય જ્ઞાન સ્વામીને કે તેઓ શ્રી હવે કથાનો શુભારંભ કરે. પૂજ્ય શ્રી જ્ઞાનજીવન સ્વામી.
સદાનંદાં બોધિ સ્મિતરુચિર પુરણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મ સદસદૃશ શોભાક્ષિ યુગલ કૃપાપારવારં શ્રિત સકલ જીવાતિ સુખદ મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ ભવ સંભવ ભીતિ ભેદનં સુખ સંપત કરુણા નિકેતનં વ્રત દાન તપ ક્રિયા ફલં સહજાનંદ ગુરુ ભજે સદા. હે સર્વાવતારી શ્રી હરિ હરિ કૃષ્ણ મહારાજ તેલ ધારા વૃત રુદેર હો વિનતી કરું તમને આ સર્વ કરતા તમે એક છો હિત કરતા અપાર જે કરો તે મને માન્ય રહે એવો કરો હરિ પ્યાર. ઓ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સર્વાવતારિણે હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી નીલકંઠાય સરજુદાસાય સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ
ભગવાનની જય.
શ્રી હરિ કૃષ્ણ
મહારાજની જય.
સાવરણી રુવાચ કથમ પ્રાપ્તા પુનસ્કંધ શ્રીરીન્દ્રેણ ગતાં બુધિં એતાં કથાં કથયમે સર્વાં નારાયણાશ્રયાં.
વાલા ભક્તો, પવિત્ર ભૂમિ તીર્થધામ વડતાલમાં જ્યાં જયતિ સાક્ષાત હરિ કૃષ્ણ, જ્યાં સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હરિ કૃષ્ણ મહારાજના રૂપમાં બિરાજમાન છે, એવા પરમાત્માના સાનિધ્યમાં આપણે બેસીને ભગવાનનું ભજન કરીએ છીએ, ભગવાનના નામો જપીએ છીએ, ગુણગાન ગાઈએ છીએ. પવિત્ર ચાતુર્માસ, એમાંય પવિત્ર એવો કાર્તિક માસ, એમાંય આજે ચાતુર્માસની પૂર્ણાહુતિ સમો પવિત્ર દિવસ એકાદશીનો, જેને આપણે પ્રબોધિની એકાદશી કહીએ છીએ, આ પ્રબોધિની એકાદશીનો સમયો ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં ઠરાવ્યો છે. આજે વળી ધર્મદેવનો પ્રાગટ્ય દિવસ છે અને એ
કાયમ ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં ધર્મદેવનો પ્રાગટ્ય દિવસ આ સમયમાં ઉજવતા હતા. આજે સાંજે પણ પૂજ્ય નવતમ સ્વામી, બાપુ સ્વામી વગેરે સંતોએ ધર્મદેવનો પણ ભગવાન સ્વામિનારાયણે વર્ષો વર્ષ જે જન્મોત્સવ ઉજવ્યો તો એની એ પરંપરાને ચાલુ રાખવા સાંજે ઉજવવા નિર્ધાર્યું છે. ભગવાન સ્વામિનારાયણે અનેક જીવના માંગલ્ય માટે સુંદર મજાની આ સમયા ઉત્સવની પરંપરા શરૂ કરી છે. સમયામાં તીર્થ સેવન થાય, સંત સેવન થાય, ભગવત દર્શન થાય, આચાર્ય દર્શન થાય, સંત દર્શન થાય, બધા ભક્તના દર્શન થાય. આ રજ ઉડીને માથે પડે હવના ચરણની તીર્થની પવિત્ર ગોમતીમાં સ્નાન થાય, આવા ધામમાં તપ્ત મુદ્રા ન લીધી હોય તો લેવાય, આમ ઘણાક પ્રકારે જીવના પાપ ધોવાય, જીવ ભગવાનમાં જોડાય, કંઈક પાય બે પાય શ્રદ્ધા અનુસાર દાન પુણ્ય કરાય, જીવનું બહુ ભલું થાય. બસ જીવના મંગલ માટે, જીવના આત્યંતિક શ્રેય માટે, કેવળ જીવના ભલા માટે ભગવાન સ્વામિનારાયણે આ બધી પ્રવૃત્તિઓ કરી છે. આપણે સહેજે સહેજે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજની કૃપાથી આ બધો દિવ્ય લાભ પામ્યા છીએ. જેટલું અહીં બેસીને વૃત્તિ પાછી વાળી મહારાજનું ધ્યાન થાય એટલું આપણું ભલું થાય. તીર્થમાં આવીએ ત્યારે ઇન્દ્રિય અંતઃકરણને ખૂબ કાબૂમાં રાખવા, અહીંયા ગાળ બોલાય નહીં, અહીંયા ક્રોધ કરાય નહીં, તીર્થમાં આવીને કુદૃષ્ટિ કરાય નહીં, તીર્થમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. કેમ જે તીર્થભૂમિમાં આપણે જે કાંઈ કરીએ છીએ એ અનંત ઘણું થઈ જાય છે. કેમ જે આ ભૂમિ બળવાન ગણાય છે, અહીં કાંઈ પણ કરો તે અનંત ઘણું થાય, પુણ્ય કરો તો પણ અનંત ઘણું થાય, અને પાપ કરો તો પણ અનંત ઘણું થાય. માટે ડાયા માણસે તીર્થમાં આવીને જેટલો સમય તીર્થમાં રહેવાય એટલો સમય મનને, આંખને, પગને, હાથને, ઇન્દ્રિયોને બરાબર ભજનમય તપમય કરીને જીવવું. આ આપણાથી કાયમ તો એમ ન જીવી શકાય, પણ કમસે કમ તીર્થ સેવન કરતા હોઈએ એટલો સમય જો બરાબર મનને વશ કરીને ભગવાનમય થઈ જઈએ ને તો શું થાય ખબર છે? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તો આપણે બહાર જે કાંઈ પાપો કર્યા હોય ને એ બળી જાય. દિવાળી ટુ દિવાળી કાર્તિકી સમયો થાય આપણે ચોખ્ખા થઈ જાય. જેમ દર વર્ષે દિવાળીએ માણસ પોતાનું ઘર સાફ કરે, ધૂં પાડે, બાવા ઉખાડે, કલર કરે, વ્યવસ્થિત કરે, કપડાં બપડા ગોદડા ધોવે, બધું કરે ને દિવાળીએ, એમ આ સમયો ભગવાન સ્વામિનારાયણે દિવાળી એટલા માટે ગોઠવો છે કે જેમ માણસ ઘર સાફ કરે, કપડાં સાફ કરે, એમ જીવને પણ સાફ કરવો જરૂરી છે. આપણા મેલા મનને પણ ધોવાની, સાફ કરવાની જરૂર છે. અને એટલા માટે જ આ વડતાલમાં દર કાર્તિકી સમયે આપણે થોડા દી રહી આપણા અંતકરણને, આત્માને બરાબર ભજન ધ્યાન કીર્તનથી સાફ કરવો. મનને ધોવાની કોઈ દવા નથી સિવાય ભગવત ધ્યાન. પરમાત્માનું ધ્યાન છે ને એ મનને ધોવાની ઉત્તમમાં ઉત્તમ દવા છે. ઉત્તમ સાબુ ગણો, પાવડર ગણો, કે પછી કોઈ લિક્વિડ ગણો, પણ મનને ધોવું હોય, આત્માને ધોવો હોય તો ભગવાનમાં વૃત્તિ રાખો, ભગવાનનું નામ જપો, ભગવાનનું સ્મરણ કરો. કેમ જે ભગવાનનું સ્મરણ કરનારા જ ભગવાનને પામે છે. પરમાત્માની પ્રાર્થના, પરમાત્માનો જપ, ભગવાનનું ધ્યાન અને ભગવાનની આજ્ઞા, ભગવાનના ચરિત્ર ગુણ સાંભળવા કહેવા, આટલું જ ભગવાન સ્વામિનારાયણે જીવના કલ્યાણ માટે સાર તરીકે કહેલું છે. હવે આ સાર જ ન થાય તારે શું કમાણા, ત્યારે હું કમાણા. ગયા સમયે હડિયું દીધી આમથી આમ, હેર્યા ફેર્યા રખડ્યા, એ હરખી હરખી ટોળકી ભેગા, ખીખીડા કર્યા, નાસ્તા કર્યા અને નો કરવાના કર્યા, અને કહેવાય કે અમે એ દિવાળી કરી આવ્યા, દર્શન કરી આવ્યા, જાત્રા કરી આવ્યા, તમારા બાપાનું કપાળ કરી આવ્યા. ઉલટાનો કોડાવો તમને ધોવાનું તો ઘરે ગયું પણ વધારે મેલા થઈને ઘરે ગુડાણા. ઉલટાના બગડીને આવ્યા, બગડીને ખરેખર તીર્થમાં છે ને બધા પાપ મૂકી જાય. જે સાવધાન માણસ ભગવાનનું ભજન કરતા હોય ને એ બધા તીર્થમાં આવીને પુણ્ય લઈ જાય ને પાપ મૂકી જાય. અને જે ગાફલ હોય ને લબાડ ઈવડા, એ ઓલો મૂકી ગયો હોય ને પાપ, એ ગાફલા એમાં ઈવડો એ છે ને પુણ્ય મૂકી જાય ને પાપ લેતો જાય. આવું છે અહીંયા. માટે સાવધાન રહેવું બધા ભક્તોએ, જ્યાં સુધી મારો અવાજ પહોંચે ત્યાં સુધી. બાકી આ સભા મંડપમાં પગ જ નહીં દેવાના જેના નિયમ છે એને તો આપણે કંઈ કહેતા નથી. એ તો ઠીક પડે ને ભલે મુવા રખડે, હા આપણા પાપ બધા એને જાય. તારે હું વળી અહીં કોઈ દી પગ જ દે નહીં, તારે એને કથા ક્યાંથી સંભળાય, અને કથા ના સંભળાય તો એને જ્ઞાન ક્યાંથી થાય. બહુ સીધી વાત છે. કેટલા આપણા ભાગી મોટા છે કે ભગવાન સ્વામિનારાયણે બાથમાં ઘાલીને પોતાના સ્વરૂપો પ્રગટ પ્રણે થાપ્યા છે, એવા પવિત્ર ધામમાં આપણને બેસીને ભગવાનના ગુણગાનને ચરિત્ર સાંભળવા મળે, મોટા ભાગ કહેવાય. વાલા ભક્તો, આ વખતના કાર્તિકી પ્રબોધિની સમયમાં ભગવાન વેદવ્યાસ પ્રણીત વાસુદેવ મહાત્મ્યની કથા નક્કી થયેલ છે. સરસ મજાની અનુપમ કથા આપણે સાંભળી રહ્યા છીએ, અને એમાં દુર્વાસાના શાપથી સ્વર્ગની ત્રણ લોકની લક્ષ્મી સમુદ્રમાં જતી રહી એ કથા આપણે કાલે સાંભળી. આ ઘણા નવા આવ્યા હોય ને એના અનુસંધાન માટે કહું છું. દુર્વાસા ઋષિ કોપાઈમાં થયા, ઇન્દ્રને સમ સમાવીને શાપ દઈ દીધો, તે નવરો કરી દીધો. શું સરસ કથા છે. માટે છે ને આપણે કોઈના આશીર્વાદ ના લઈ શકીએ તો કાંઈ નહીં, પણ શાપ તો કોઈનો લેવો નહીં. એટલું શીખ્યા તો એ ઘણું, પુણ્ય નહીં કરીએ તો કાંઈ નહીં, પાપ તો ન કરીએ. બરોબર ભાઈ, અહીંયા કાંઈ આવીને દાન ન દઈએ તો કાંઈ નહીં, કોકના સંપલા લઈને ન હાલતું થવું, એટલું તો શીખવું. એક દિવસ હું આમ નીકળ્યો તો બે છોકરા મને હામાં મળ્યા, મને કહે મહારાજ. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના નથી, નહીતર સ્વામી કે. એ બાપુ, મને કહે મહારાજ. શું? મને કહે મારા પગ હામું જુઓ. લે, મેં કીધું ભાઈ તારા પગ હામું જોઈએ ને અમારે શું કામ. મને કહે અમે અહીં દર્શને આવ્યા અને બાપુ કે અહીંથી તમારા કોક સંપલ લઈ ગયું. મને કે આના કોક સંપલ લઈ ગયું. પછી મને મનમાં એમ થયો કે આ કોક નવા છે અને આવ્યા છે અને આના ચંપલ કોક જોરી ગયું અને અભાવ આવશે તો કોઈ દી વડતાલમાં નહીં આવે. એટલે મેં કીધું વાત કરીને ભલામણે, અહીં તો અમે એવી વધારેની ચંપલની જોડ્યું રાખ્યું છે, લે લઈ જાય એમ કરીને મારા ચંપલ કાઢી દીધા. પહેરીને રાજી થઈ ગયા બે કે બાપુ બહુ સારા છે. મેં કીધું મુવા 10-12 રૂપિયાના સ્લીપર, પણ આને પહેલું તો ન થાય, એ ખુશ થઈ ગયો. પછી એકવાર મેં અભ્યાસ કર્યો, મેં કીધું મંદિરોમાં આટલા બધા ચંપલ ચોરાય કેમ. બરોબર. પછી સંશોધન કર્યું ને, ખરેખરો મંદિરોમાં એટલા બધા ચંપલ ચોરાતા જ નથી. એમાં છે ને થાય છે, હું કહું, જાજી ગીરદીમાં આઘા પાછા થઈ જાય છે. એક વાત આ, કેમ જે સમયો પૂરો થાય ને ત્યારે લગભગ જેવો સમયો એક ગાહડી બે ગાહડી ત્રણ ચાર ગાહડી સપલા પીડ્યા હોય છે. જો ચોરાઈ જતા હોય તો આ બબે ત્રણ ત્રણ ગાહડી વધ્યા એ કોના. ખરી વાત છે ને. એક આ નથી ચોરાતા એવું મારું કહેવું નથી હો, હા એમ તો અમારા ચોરાઈ ગયેલા છે એટલે એમ ખોટું કહેવાનો કોઈ અર્થ નથી, પણ જેટલે અંશે કહેવાય છે એટલું બધું તો નથી. હવે એક બીજી બહુ મજા આવે એવી વાત કરું. એક જણો મને મળ્યો, મને કહે સ્વામી મારા ચંપલ ચોરાઈ ગયા. કે મેં કીધું એવું? હરિભગત છો તું? તો હા, ચંપલ ચોરાઈ ગયા. મેં પહેર્યા છે ને? એટલે પહેર્યા છે મારા નથી. મને કે ક્યાં? પછી મેં કોકના પહેરી લીધા તાર, મારે કઈ ચંપલ વગર ઘરે જવું? હે, અને મારા ખોવાઈ ગયા, એ ગાય ગયેલા જૂના હતા, અને આ નવા ગોતી ને પછી મેં પહેર્યા. હારા કિંમતી હો. આના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે પ્રથમ કોઈના એક જોડ ચંપલ ચોરાઈ જાય છે, કાં તો કાંઈક ખોવાઈ જાય છે, અને પછી એ કાંઈ ઉઘાડા પગે ઘરે જાય નહીં. આટલા બધા ચંપલ પીડ્યા હોય ને એમનામ જાતા એને જીવ ન હાલે. ગમે એના ચપલામાં પગ નાખી જ દે. એટલે ઈવડો એ ચંપલ પહેરીને ગયો, પણ જેને હોય ને કહે છે મારા ચંપલ ચોરાઈ ગયા. પછી જેના એ પહેરી ગયો એ પછી જોવે કે આપણા કોક લઈ ગયા તા, આપણે કોકના લેવા જ પડે, એમાં ચોરી તો ન જ ગણાય. હાટે હાટા હે. એટલે એ કોકના પહેરે, કોકના પહેરીને જાય, પાછો જેટલા મળે ને કહેતો જાય મારા ચંપલ ચોરાઈ ગયા છે. હવે હરવાળે જોવો ને તો એક બે ના ચોરાણા હોય, બાકી એકાબીજીને પહેરીને હવ વાતો કરતા હોય કે મારા ચોરાઈ ગયા, મારા ચોરાઈ ગયા. બધાય ચંપલ વાળા હોય બોલો, અને ચોરાઈ ગયાનો પ્રચાર ચાલુ. આવું થાય છે વાલા ભક્તો. ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ શ્રીહરિનું આ પવિત્ર ધામ છે, એમાં આપણાથી દાન ન થાય તો કાંઈ નહીં, ચોરી તો ન કરી એટલું તો શીખી, અને ખાધા પ્રમાણે તો પાછી પાવતી ફોડાવીએ બાબા. નહીતર એ છે ને અનાજ ચોર્યું કહેવાય, બિલકુલ રહોડામાંથી. જો તમે ખાધું હોય એ પ્રમાણે પાવતી ન ફાડો તો તમે અનાજ ચોરીને ગયા અહીંથી. ઠીક છે, કોઈ ગરીબ હોય તો જમો. લક્ષ્મીનારાયણ દેવ બહુ દયાળુ છે, સદાવ્રત ચાલે છે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, ખાઈ પીને ધુબા કાઢ્યો પણ સમૃદ્ધ માણાએ તો એમનામ જમાય નહીં. આ સમયની સુંદર રીતિ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવી છે. વાલા ભક્તો, પ્રાસંગિક કથામાં ઉગ્ર સવા સૌનકાદિકને કથા કહે છે અને સ્કંદ શ્રાવણી ઋષિને કથા કહે છે. એમાં અહીંયા સ્કંદ એટલે કે શંકરના દીકરા કાર્તિક સ્વામી એ સાવરણી ઋષિને નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ કથા સંભળાવે છે. દુર્વાસાનું ઇન્દ્રએ સન્માન ન કર્યું એટલે દુર્વાસાનો મગજ ગયો. હવે બહુ આ ઝીણી વાત છે, ઝીણી એટલા માટે છે કે કાંઈ ઇન્દ્રએ દુર્વાસાને ગાયડો નહોતી દીધી, કાંઈ દુર્વાસાનું લઈ લીધું હતું ના નહોતું, કાંઈ દુર્વાસાનું એણે તિરસ્કાર વચનોથી અપમાન કર્યું હતું નહોતું કર્યું, કાંઈ દુર્વાસાના કોઈ કામમાં ઇન્દ્ર શું આડો આવ્યો હતો એનું કામ નહોતું થવા દેવું એવું કાંઈ ઇન્દ્રે એની ઘાણી કરી હતી કાંઈ નહોતું બાપા. વાત એટલી જ હતી કે બિચારો ઓલી અપ્સરાઓમાં ધ્યાનમાં હતો તે દુર્વાસાની હામું ન જોયું, એણે માળા આપી હતી એમ આછી માછી મૂકી દીધી, બહુ ધ્યાન ન દીધું, બસ આટલી જ વાત, આટલી જ વાત, વધારે કાંઈ વાત જ નથી. આમ જુઓ ને દરેક મોટી ધમાલની પાછળ કારણ ગોતવા જાઓ ને તો હાવ હાવ જરીક હોય, બિલકુલ જરીક. હમણે ઇન્દ્રનો મગજ ગયો હોય ને દુર્વાસાને એક બે લાફા મારી દીધા હોય ને પછી દુર્વાસાનો બાટલો ફાટ્યો હોય ને આવો મોટો સાપ ઠપ કર્યો હોય તો જ જાણે સમજ્યા, એવી તો કાંઈ વાત જ નથી. વાતમાં વાત આટલી, અને તોય પણ વારે વારે આમાં એવું આવે કે મહત્પુરુષના અતિક્રમણથી આવી પડેલી આપત્તિ, મહત્પુરુષના અતિક્રમણથી આપણને એમ થાય હું મોટું અતિક્રમણ ઘમસાણ થયું છે. જો ઓલી મૂળ કથા ન સાચી હોય ને તો એમ થાય કે હું ઇન્દ્રએ દુર્વાસાની ઘાણી કરી છે એમાંથી આ એની ઘાણી થઈ. અને આમ જુઓ તો કાંઈ એવી કાંઈ ઘાણી કરેલ નથી, પણ હવે આ કર્મની કાંઈ કઠણાઈ હશે તે આ બધું થઈ પડ્યું છે. પણ આમાંથી શીખવાનું તો એટલું છે જ કે મોટા પુરુષનો આદર સન્માન ક્યારેય ચૂકવો નહીં. આટલું તો આમાં છે કે ભાઈ તમે એમનું જરા ધ્યાન રાખજો, હાવ નકરું અપ્સરામાં ધ્યાન ન રાખતા એમ આ લોકો છે. સમજ્યા, ઘણી વખત માણસને છે ને ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં ધ્યાન જ નથી. હા, સંપત્તિને સ્ત્રીને પોતાનું ગૌરવ ને અભિમાન ને માન સન્માન આમાં જ નરું ધ્યાન. પછી ઓનો શાપ લાગે, ન લાગે એવું નહીં, લાગી ગયો, બધી સંપત્તિ સમુદ્રમાં ગઈ. એટલે સાવરણી ઋષિ કહે છે કે હે કાર્તિક સ્વામી, કેવી રીતે પછી ઇન્દ્રએ આ બધી સંપત્તિ પ્રાપ્ત કરી? આ નારાયણના આશ્રયવાળી કથા આપ મને સંભળાવો એમ. ત્યારે કાર્તિક સ્વામી કહે છે કે સાંભળો, લક્ષ્મીથી રહિત થયેલો દેવેન્દ્ર પછી તો છે ને દાનવોએ ભેગા થઈને બરાબર હેરાન કરાયો. આમ તો દાનવોય લક્ષ્મી વિનાના હતા. હા, આ લક્ષ્મી છે ને બધા સ્વર્ગના સાધનો, એ શાપ થયો ને એટલે બધા દૈત્યોએ પાતાળમાં જાણ્યું એટલે બધાએ આવી અને સ્વર્ગની સંપત્તિ લૂંટી. પણ એ લઈને જતા હતા ને એટલે સંપત્તિ સમુદ્રમાં જતી રહી, એના હાથમાં એ રહી નથી. એટલે આમાં લખ્યું છે, શ્રી હિનૈરપી દાનવૈહી, એટલે લક્ષ્મીથી રહિત એવા દાનવોએ, શ્રિયાવિહીન દેવેન્દ્ર, એટલે કે લક્ષ્મી રહિત ઇન્દ્રને પરાજિત, પરાજય કર્યો, હરાવ્યો. અને હૃતસ્થાન, એટલે સ્થાન ભ્રષ્ટ થઈ ગયો ઇન્દ્ર. નષ્ટાશેષ પરિચ્છદ, એમની તમામ સામગ્રીનો નાશ થઈ ગયો. હવે તો કે પર્વતની ગુફામાં ને કંઈક ઝાડવા ઉપર લતાઓ આમ ફરી વળી હોય ને પછી અંદર આમ ગુફા જેવું થઈ ગયું હોય ને એને કુંજ કહેવાય. લતાઓની જે બખોલ્યો એમાં કંઈક વનમાન આમ ને તેમ ઇન્દ્ર અને દેવતાઓ બધા રખડવા માંડ્યા. દિશાઓના અધિપતિ વરુણ વગેરેની સાથે, બધા દેવતાઓની સાથે ઇન્દ્ર રખડતો થઈ ગયો. કહેવાનો અર્થ એ કે એકલો ઇન્દ્ર નહીં, બધાય વલકલ પહેરવા માંડ્યા. બોલો, મૃગ ચર્મન કાંઈ નમળે બીજું શું કરે. અને પશુ પક્ષા મિશાસનાહા, પશુ પક્ષી વગેરેના માંસ ખાવા માંડ્યા, જીવવા હારું. અમૃત બમૃત તો ગયું, રોટલાય ન મળ્યા. બોલો, કાગડા કૂચરા મારીને ખાવું પડ્યું. આ દિશા થઈ દેવા દૈત્યા નરા નાગા સ્તુલ્યાચાર પરિષદાહા. એવો કાળ આવ્યો કે દેવતાઓ દૈત્યો મનુષ્યો સર્પો બધાય સમાન છે, જીવન વ્યવહાર ભોગ વૈભવ બધાયના એવા થઈ ગયા. બધાયનું એ ખરખું થઈ ગયું, ખબર જ ન પડે આ મનુષ્ય છે કે આ દેવ છે કે કોણ છે, બધા હરકા થઈ ગયા. એટલે ભાઈ, આ તો મોટા ને સુખી એ તો રૂપિયાને લઈને, બાકી હું રૂપિયા વ્યા જાય એટલે બધાય તારે. મૂળ વાત આમ છે, બધી ધમાલ છે ને સંપત્તિની છે. આ દેવતાઓ પાસે સંપત્તિ હતી એટલે બધા મોટા ગણાતા, સંપત્તિ વહી ગઈ બધા હરખા, બધાય હરખા, રખડપટ્ટી કંપની. હવે આટા જે, કારણ કે હવ ખાવાનું ગોતે, જેને ઘરે જાજુ ખાવાનું ભેગું થઈ ગયું એ પાણી કરતો હોય, હવે આ બધા રોટલા જ ગોતે સવારથી આંજ સુધી. દિશા આવી થઈ ગઈ. કાર્તિક સ્વામી કહે છે કે પાત્રાણી મૃન્મયાન્યેવ સર્વેષામ અપિ વેશમસુ, બધાને ઘરે માટીના ઠામડા થઈ ગયા. હવે કઈ સોના ચાંદીના વાસણ ન મળે કોઈને ત્યાં. અરે કે છે, આસન વરાકા સર્વેપી પિશાચ ઈવ ચ સ્ત્રીય, બધાય રાકા જેવા થઈ ગયા. સ્ત્રીઓ બધી પિશાચણી જેવી થઈ ગઈ. કે બોલો, હવે ઇન્દ્ર મહારાજાના પત્ની એ તો કેવા મોટા કહેવાય, એ પિશાચણી જેવી થઈ ગઈ. તો આ તો પૈસા હતા તે મોટા, હાથ ભાતના બધા શણગાર સજી નીકળે, હવે હું ઠેકાણે પડી ગયું બધું. હવે કે છે કેવી રીતે આ બધું થઈ ગયું, તો કે છે કે પહેલા છે ને અનાવૃષ્ટિ થઈ, એટલે કે કાળ પડ્યો. કેટલો કાળ પડ્યો? તો કે 12 વર્ષ સુધી સતત પડ્યો, વરસાદનો છાંટોય ન થયો. અને પછી તો કે પછી કોઈક વર્ષે વરસાદ થોડોક થાય અને કોઈક વર્ષે ઠામુકો ન થાય એમ વરસ પછી વરસ માંડ્યા જવા. આવી રીતે દારિદ્ર દુઃખથી એક બે ત્રણ ચાર પાંચ એમ કરતા કરતા હો વરહ ગયા. બોલો, તો દુર્વાસન પગે લાગી લીધું હોત તો, ઘડીક અપ્સરા હામુ ન જોયું હોત તો પછી જોવું જ તું ને, ત્યાં ક્યાંય ભાગી જવાનું હોય ત્યું. પણ માળો એને હામુ ન જોયું, આ હું આ જો ને આવ. બલિષ્ઠા રબ્ધ કર્માણા સ્તે દુઃખેપી નો મૃતાહા. કોણ જાણે આ લોકોનું કેટલું પ્રારબ્ધ નબળું હશે આ ઇન્દ્રનું, કે આટલા દુઃખો પડ્યા તોય માળા મર્યા નહીં. કેસ મરી ગયા હોત તોય પાર્યાવત, કહેવાનો અર્થ એવો થાય, સમજ્યા? નો મૃતાહા કે મર્યા નહીં. શું કરવું હવે, તારે ભોગવવાનું હોય એટલે આવું લખે છે. અજીવંત મૃત પ્રાયા, જીવતા તો રહ્યા પણ મૃત પ્રાયા, મરી ગયા હોય એવા. નરકેશુ ઈવ નારકાહા, જાણે નરકમાં નારકી લોકો ન પીડ્યા હોય એમાં દેવો મનુષ્યો બધા ત્રણ લોકમાં રહેનારા બધાની આ દિશા થઈ. યતંતોપી શ્રેય પ્રાપ્ય યજ્ઞાદ્યય ન અલભંત તામ. તો કે છે એને કાંઈ પછી લક્ષ્મી એળવા પ્રયત્ન કરેલો કે નહીં તો કર્યો તો, બહુ મીઠ્યા બહુ મીઠ્યા, યજ્ઞ ફગ્ન ખૂબ કર્યા પણ કાંઈ વળ્યું નહીં. ઘણી વખત આવું થાય. હવે વાંક તો આ એક ભાઈનો હતો, એમાં ત્રિલોકી આખી કૂટાઈ મરી, જો એનો એકનો વાંક હતો. હા, એની આગળ એના યશોગાન રંભા આદિ અપ્સરાઓ ગાતી હતી, બીજાને તો કોણ ગાતું હતું તે એને સામું ધ્યાન હોય, પણ આ એકને લઈને ઉપાધિ થઈ પડી બાપા. હવે કે છે પછી હું થયું, વાત બહુ સાંભળવા જેવી છે. હો વર ગયા, યજ્ઞ વજ્ઞ ખૂબ કર્યા પણ કાંઈ સમૃદ્ધિ મળી નહીં, કહેતા પૈસાવાળા કે સત્તાવાળા થયા નહીં. ગરીબના ગરીબ, ગરીબના ગરીબ, ગરીબના ગરીબ, ઘણા નથી કહેતા કે સ્વામી કેટલાય વર્ષથી મથું છું પણ કોઈ ધંધામાં સેટ જ થતો નથી, કાંઈ પણ ખોલું મારા દીકરાની નુકસાની જ જાય છે. કેશ એમ આને નરી નુકસાની જ થાય છે. આપણે એને કહેવું જોઈએ કે ભલામણા કોઈક સાધુ સંતનો અભાવ ઉગુણ લીધો હશે, કંઈક અપમાન કર્યું હશે, નહીતર તો બધાય સેટ થાય ને તું કેમ સેટ નથી થતો? હે, આ જો આ હો વરસ થયા તો ક્યાંય સેટ જ થતા નથી. હા, પાનનો ગલ્લો ખોલે તો નુકસાન, કાપડની દુકાન ખોલે તો નુકસાન. એક દરોજ મને કે હું જે ધંધામાં પગ મૂકું ને આખો ધંધો જ બેસી જાય છે. મને કે મેં કીધું હું કહેતો કે આ મને કે હવે કરવું હું? મેં કીધું મંદિરમાં બેસી જા ને, આ કાંઈ બેસી જાય એમ નથી. ખરી કરી તત સહસ્ર વર્ષાંતે મેરવ શરણ માયું હું. સાંભળો લ્યો, મને એ વિચાર આવે છે કે એક હો વરા હેરાન થયા તોય ભગવાનને શરણે ન ગયા આ દેવતાઓ, પછી 200 વર 300 વર 400 વર 500 વર નથી ગયા, હજી નથી ગયા, 600 વર 700 વર નચી નથી ગયા, 800 900 1000 અને હો ઓલ્યા 1100 વર ગયા. 1100 વર પછી એના મનમાં એમ થયું કે હવે આપણી મેળે આપણે આમાંથી બારા નહીં આવીએ. 1100 વર્ષે આટલી બુદ્ધિ આવી કે હવે આપણે છે ને આમ આમ કરવાનું પીડ્યું મૂકી અને આમ કરી, સમજાય તમને? આમ આમ કરે ને માણા, હા બસ બોયો ચડાવે એ વાત, એ પડ્યું મૂકીને હવે ક્યાંક આમ કરી. પણ એ છે ને આમ આમ કરવાનું પડ્યું મૂકીને આમ કરતા 1100 વર્ષ થયા. મજા આવે એવી કથા તો, કેટલું બધું અભિમાન હશે, આ ગાંઠ કેવી ખતરનાક હશે. 1100 વર્ષ ઓગળતા થયા.
દુર્વાસા મુનિની આપેલી દવા 1100 વર્ષે લાગુ પડી. 1100 વર્ષે તો હવે દવા લાગુ પડી. હવે રોગ જાતા કેટલા વર્ષ થાય હું હમણાં આમાં તમને કહીશ.
ગજબ નું જાઓ. માન ટળવું ને ગળવું ને નિર્માની થવું ને પગમાં પડવું ને માફીઓ માગવી ને એ બધું બહુ અઘરું છે, નથી થતું જીવથી. હવે મેરુ પર્વત ઉપર બ્રહ્માજીને શરણે ગયા. આ બધાએ 1100 વર્ષ ભૂખે રખડ્યા, મર્યા નહીં, પછી ગયા. બોલો, એ લખ્યું છે, શાપા દુર્વાસસો દેવાહા. દુર્વાસાના શાપથી હેરાન થયેલા આ લોકો, સર્વે દુર્વાસસ વિધિમ શરણમ યયુઃ. દુર્વાસસ એટલે ફાટલા મેલા એવા લુગડા પહેરેલા, દુર્વાસ વસ્ત્રો, ભંગાર વસ્ત્રો પહેરેલા આ બધા દેવતાઓ 1100 વર્ષ પછી અભિમાનને પોતાના સાધનનું બળ બધું પીડ્યું મૂકી બ્રહ્માના જઈને પગમાં પડ્યા, પિતામહ પિતામહ, મરી ગયા મરી ગયા. એમ હેરાન થઈ ગયા, બહુ હેરાન થઈ ગયા. પ્રણમ્ય તસ્મય દુઃખમ સ્વમ વાસવાદ્યા નિવેદયન. બધાએ ત્યાં જઈને પોતાનું દુઃખ નિવેદન કર્યું, વંદન કર્યા પછી. હવે આમાં બહુ સરસ લખે, આદવ એવ હિ સહ અજ્ઞાસિત સર્વજ્ઞત્વાત સુરાપદમ. કે છે કે આ લોકોએ 1100 વર્ષ પછી બ્રહ્માને વાત કરી કે થાતા એક ભૂલ થઈ ગઈ છે, દુર્વાસાનો અમારાથી આદર થયો નથી, એને કારણે અમને એને શાપ દઈ દીધો છે, અને એને લઈને અમે 1100 વર્ષથી ભૂખ્ય મરીએ છીએ, એવી જઈને વાત કરી. ત્યારે આમાં કાર્તિક સ્વામી કહે છે કે બ્રહ્મા તો સર્વજ્ઞ હોવાથી આ દેવતાઓને આવી પડેલા દુઃખને આદૌ એવ પહેલેથી જ જાણતા હતા, પહેલેથી જ જાણતા હતા, જ્યારથી થયું ત્યારથી જાણતા. મજા આવે એવી વાત છે, એ જાણતા હતા અને આવડા કહેતા નહોતા. એને ખબર જ હતી અને આવડા કહેતા નહોતા. જો આમ વાત લો તો એમ કહેવાય કે તમને ખબર હતી તો તમે મદદ કેમ ન આવ્યા, અને આમ વાત લેવી હોય તો એમ લેવાય કે તમે આજદી સુધી શરણે કેમ ન આવ્યા. બરોબર, મજા આવે એવી કથા છે. હવે સાચું કહ્યું, ઓલાને મદદે આવવું પડે કે આપણે શરણે જવું પડે? આપણે જવું પડે. મોટાને હાથ જોડવા પડે, મોટાને નમવું પડે, એમાં જ આપણી શોભા છે. ઘણા નાના માણસો મોટાને આવી રીતે ધમકાવતા હોય છે, તમે ખબર તો હતી જ કે મારે ભૂલ થઈ છે, મને પોલીસ પકડી ગયા, તે તમારે છોડાવવા ના આવવું પડે. તે ફોન કર્યો, સમાચાર આપ્યા, તારે કોડા એટલું નિર્માની થવું નથી, બાપા હલવાણો છું દયા કરો, તારે એટલું કહેવું નથી, ઉપર જતો અમારો ધોખો કરે છે, અહમના ઠૂંઠા ભોફિંડા તારી જાતના. 1100 વર્ષે દેવતાઓને અહીંયા પગમાં પડવું પડ્યું હતું. આવું માણાને છે ને, ગમે ત્યાં સુધી મરી જાય એટલી મહેનત કરીને એની મેળે નીકળી જવું છે, એને કોઈ નમવું નથી. અને વાત કેવી આમ સુંદર હુંવાળી કરે, આપણે કોઈનું ઋણ માથે ચડાવવું નથી. મરી જાય આમનામ ઋણ ચડાવ્યા વગેરે આ દુનિયામાં કોઈ દીકરો જીવી શકે એમ જ નથી. આ દુનિયા જ એનું નામ. આપણે કોકને મદદ કરીને કોક આપણને મદદ કરે એ એમ જ હોય. મારે કોઈની મદદ લેવી જ નથી, રવા દે, નહીં પૂરું થાય તાર દોહું. લેવી પડે, લેવી પડે બાપા, ભલ ભલાને લેવી પડે. 1100 વર્ષે આને બધાને લેવી પડી ને ભૂખ મરો ગયો જ નહીં, તો આને નોટ લેવી. બોલો, દેવતાઓની મદદ નોટ લેવી, પણ શું થાય, લેવી પડી. માટે આ સમજી જાવું, જેણે જેણે નક્કી કર્યું હોય મારે મદદ નથી લેવી, આજથી નક્કી કરજો, પગે લાગીને લેવાનું શરૂ કરો. તાર નથી હું કામ લેવી, આવ આપણે થાય એને મદદ કરી, નહીં આપણને મદદ કરે એનું નામ તો જીવન ગણાય. કીધું કે આવી અમે બાફણપટ્ટી કરી છે 1100 વર્ષ પહેલા અને તે દાડાના કૂટાઈ છે. હવે તમને કહું, આવડા ન્યા નહોતા, હું કામ જાતા એ ખબર છે તમને? નહીં એની ખબર હતી, કે જેવા અહીંયા જાયશું એવા આપણને ઉધડા લેવાના છે, તડકાવાના જ, ઘસકાવાના છે, આપણને ધૂજના કરી નાખવાના છે, એટલે ન જ જાતા, બીજું કાંઈ નહીં, આપણે ન જ જાતા એનું કારણ આ જ છે, આ જ કારણ છે. અને છું એવું પણ નક્કી કરવું જોઈએ, ગળે ધખે ધખે બીજું હું પણ કહી દે તો પાર આવે એમ. ગયા લખ્યું છે, ઉપાલંબ્ય તતશ્ચેન્દ્રમ, તરત બ્રહ્માએ પ્રથમ જ ઇન્દ્રને ટડકાયો, ઉપાલંબ્ય, ઠપકો દીધો, ઠપકો એવો દીધો, શંકરે ઘસકાયો. શંકર અને બ્રહ્માએ બે આને પહેલા તો લઈ જ નાખ્યો. તે ધ્યાન રાખવું જોઈએ ને કે કોઈ સાધુ સંતો ઋષિ મુનિઓ રસ્તામાં ઊભા હોય, તું ભલે ને ઐરાવત માથે હો પણ તને એટલી જ ખબર પડવી જોઈએ ને કે આ લોકો મારા કરતાં વધારે ભગવાનની નજીક છે. હું આમ ભલે હાથ ઊંડાડે હાથી ઉપર અધેર બેઠો પણ ભગવાનથી છેટો છું. કેમ જે વિષયી છું, કામી છું, લબાડ છું, એ તારું તાર ખબર રાખવી જોઈએ ને. થોડા યજ્ઞ કર્યા, પૂન કર્યા એટલે ઇન્દ્રાસન મળી ગયું, એટલે ઐરાવત હાથીની સવારી થઈ ગઈ, એટલે આ બધાથી મોટો થઈ ગયો, હામું જોતો નથી એમ ટડકાયો. પગે લાગ્યો હોત તો તરત તો કાંઈ થાત, તરત હાથીએ જ ઉતરીને રસ્તામાં દંડવટ કરવા માંડ્યો હોત તો તો રાજી થઈ જાત ને ઉલટાના આશીર્વાદ દેત તો વધારે સુખી થાત. તે ક્યાં ધ્યાન હતું તારું? હવે એ કહેવાય એવું નથી, માફ કરો ભાઈ સાહેબ, હવે આટલું બસ થઈ ગયું, ભૂલ થઈ ગઈ કે પાછો લંગરાયો. 1100 વર્ષથી રખડો છો ભિખારાની જેમ, 1100 વર્ષથી આજ હુજું અહીંયા આવવાનું? બોલો શું કેવું, હવે શું કેવું, આટલું બધું મોડું કેમ કર્યું? બોલવું હું ને વાત સાચી, એક તો ભૂલ થઈ પાછી આ બીજી થઈ, ભૂલ ઉપર ભૂલ થાય હો, અને એમાંય જો પાછું કાંઈ છુપાવવા જાવી ને ખોટું બોલી તો બહુ ખરાબ ભૂલ થાય. પછી તો છે ને જે હોય કહી દેવાય ને, હાથ ઊંચા કરી નાખાય. બીજું હું તારે ઝટ પાર લાવવું હોય તા, અને તમને ખબર છે કાંઈક આપણે ભૂલ કરી હોય અને આપણાથી જે મોટા હોય એને એ ભૂલ કહેવાની હોય, તમે નિખાલસપણે કોઈ પણ પ્રકારે તમારો બચાવ કર્યા વગર જેમ છે એમ જો કહી દો ને તો તમારા ઉપર એનો રાજીપો રહે. કેવી રીતે રહે? એના મનમાં એમ થાય કોઈ પણ બચાવ વિના કહી તો દીધું, એણે એનો બચાવ ન કર્યો, સાબાશ, એમ રાજીપો થાય. અને તમે જો ચોર ચોર કરો ને વાત, બચાવ કરી કરો ને, તો એને એમ થાય કે મારે એક તો લોચો માર્યો છે અને વળી માળો પોતાનો જ બચાવ કરી કરે છે, આ એટલે હરખો હાલતો જ નથી, આને તો કાઢી મૂકવાની જરૂર છે, પછી એમ જામે. માટે આ બધું શીખવા જેવું છે. વાસુદેવ માધ્યમ આપણા જીવનની જ કથા હોય એવું નથી લાગતું, બધાને ક્યાંક ને ક્યાંક ગહાય, અને ન ગહાય તો એ વ્યાસનું લખેલું ન કહેવાય. ભાઈ વ્યાસ ભગવાનના અવતાર હતા, એણે અહીં આવીને હવના કલ્યાણ માટે આ ગ્રંથ લખ્યા છે, અને જો એ હવની યારે ગહાય નહીં તો એના કલ્યાણ ક્યાંથી થાય? ગહાય તો એ તો સોલાય ને તો એ તો માણા ઉજળા થાય, સીધી વાત છે. તમે વાસણ ઉટકવા બેઠા હોય ને સાલતરું લઈને આમ આમ કરો ને, જો વાસણને અડે જ નહીં ભાઈ વાસણ ઉજળું થાય, ત્યાર પછી એ વાસણ ધોયા જ ન કહેવાય. આ કથા તો આપણા બધાના મળ ધોનારી છે, માટે અડે જ અદભુત કથા છે. હવે એક એથી ઊંડી રહસ્યની વાત કરું તમને. હવે આ લોકોએ જઈને બ્રહ્માને કીધું કે અમે આવી રીતના હવે એવા દુઃખી છીએ કે ન પૂછો વાત, 1100 વર્ષથી હેરાન થઈ છે, કારણ આ દુર્વાસાનું અમારાથી ભૂલમાં આદર સત્કાર નથી થયો, એ રીતે અપમાન થયું છે, આમ અપમાન તો નથી કર્યું તોય આમ થયું છે, હવે શું કરવું? હવે જો બ્રહ્માએ અને શંકરે આને ઠપકો તો દીધો, પણ એનો અર્થ એવો તો નહોતો કે બ્રહ્મા અને શંકર આ દેવતાઓને આ ભૂખમરામાંથી બહાર કાઢી શકે, કેમ જે એ બે પણ આ લોકોને આ દુઃખમાંથી બહાર કાઢવા માટે અસમર્થ હતા. બોલો, એનાથી થાય એવું નહોતું આમાં લખ્યું છે. તદ દુઃખ વારણા કલ્પઃ, તે દેવતાઓના દુઃખને વારણ કરવા એટલે ટાળવા, અકલ્પઃ એટલે નહીં સમર્થ એવા હતા બે, એટલે પછી પણ ઉપાય એણે કર્યો, ઘણા માણસો આપણું દુઃખ ટાળી શકે એમ ન હોય, પણ એની આગળ આઈડિયા હોય, ઉપાય હોય. એ કે સાંભળો, હવે આ અમારાથી અટળ એવું નથી, તો હવે ભગવાન વિષ્ણુને શરણે જવું પડશે. તો કે ન્યાય નમવું પડશે. બાપા કે નહીં, કેમ વાત શું કરો સાહેબ, મર થાવ? તો કે એ ઘસકાવે છે તો ઘસકાવે જ ખરા, તો બધા ટડકાવે, ભીક્ષેડી લાગે છે. તમે કોકનો આદર કર્યો નથી માટે તમારો આદર ક્યાંય નહીં થાય. બહુ સીધી વાત છે. એક જણો બારીગામ જવા તૈયાર થયો છે, ઘરનાને કે ભાતું કરી દે મારે થોડાથી ગામત્રે જવું, તે ડોશી કે જાઓ ચમતાર જાઓ બહાર આગળ આગળ મોકલ્યું ભાતું. આ કે કરી દે ને કે તમે જાઓ ને ક્યાંય ભૂખ્યા રહો તો મને કહેજો. ઉપડ્યો જ્યાં જાય ને એને એટલો બધો આદર મળે, એટલા બધા પ્રેમથી બધા લોકો જમાડે હગાવાલા બધા. એ 15 મહિનો ગામત્રા કરીને આવ્યા તો લાલ ટમેટા જેવો થઈ ગયો ભાઈ, શીરો પૂરી ખાઈને. કાં કેમ થયું? અરે જ્યાં જાવ ને મને ભાવથી જમાડ્યો છે. કાંઈ તું કહેતી હતી સાચું, આ ભાતું તે આગળ કેવી રીતે મોકલ્યું? ત્યારે કે આપણે ઘરે જે કોઈ આવ્યા છે ને એને અતિ ભાવથી આદરથી મેં જમાડ્યા છે, માટે તમને ને આદર મળે. આદર કર્યો હોય તો આદર, હા, અને અનાદર કર્યો હોય તો અનાદર જ મળે ને. વાવો એવું લણો, સીધી વાત છે. માટે સુખી થવું હોય એને હવને સુખી કરવા, દુઃખી કરે એ દુઃખી થાય અને બીજાને સુખી કરે એ, બસ આટલો જ નિયમ છે. બોલો શું કરવું, સુખી થવું છે કે દુઃખી? હા ભાઈ, સુખી થવું હોય તો હવને સુખી કરવા અને દુઃખી થવું હોય તો હવને દુઃખી કરવા. ઘણા કે હું સુખી જ થતો નથી, તે કોઈને સુખી નહીં કર્યા હોય, સીધી વાત છે. તે કોઈને પાણી પાયું ન હોય તને કોણ પાય? આવી આ કથા છે કે હવે આપણે બધાએ ભગવાન વિષ્ણુને શરણે જવું પડશે. તો કે કાંઈ વાંધો નહીં. આરાધયિષ્યં તપસા તતોસૌ તમ તપપ્રિયં સર્વ દેવ ગણાઓ પેતઃ ઉપાયા ક્ષીર સાગરમ. પછી ભગવાનની આરાધના તપ વડે કરશે એવા બધાએ તપપ્રિય એવા પરમાત્માને રાજી કરવા માટે ક્ષીર સાગરે ગયા છે. હવે ત્યાં જઈને હવે શું કરવી કે છે. ક્ષીરસાગરના ઉત્તર તટમાં જે તટ બહુ સુંદર રૂપાળો સારો હતો, ત્યાં જઈ અનશન વ્રત લીધું બધાએ. પહેલાં તો હાથમાં પાણી લઈને, એવો ભગવાન પ્રસન્ન ન થાય ત્યાં સુધી અનશન, હા, અન્ન નહીં ખાવાનું. અને પછી એક પગે ઊભા રહ્યા. બ્રહ્મા કે હવે છે ને બીજી માથાકૂટ પડી મૂકી, એક પગેથી જાઓ, હાથ ઊંચા કરો. પછી કે જોડો અને હવે બોલવા માંડો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કારણ કે હવે કોઈ બીજો ઉપાય નથી. તમે તમારી મેળે મહેનત તો કરી લીધી, બહુ કરી, તો હવે પરમાત્માને પગે પડો, માંડો એનું ધ્યાન ધરવા, માંડો એનું ભજન કરવા. કર્યું આ લોકો એમ. એક પાદ સ્થિતા ઉર્ધ્વ બાહ ચક્રી રે તપઃ, એક પગે ઉભા ઉભા ઊંચા હાથ રાખી અને અનશન વ્રત લઈ અને દેવતાઓ ક્ષીરસાગરના ઉત્તર તટે તપ કરવા માંડ્યા. કેશવ રુદિતે દદ્યુહ, ભગવાનને હૃદયમાં ધ્યાન ધરવા લાગ્યા. જો લ્યો, ભગવાનને રાજી કરવા હોય તો વિષયનું ધ્યાન બંધ કરી અને પરમાત્માનું ધ્યાન ધરવું. કેમ જે વિષયોનું ધ્યાન ચાલુ હોય, ખાવું પીવું ભોગ વિલાસ બધું ચાલુ હોય, તો ભગવાનનું ધ્યાન થાય નહીં. તપ એટલે કે વિષય સંકોચ, આને તપ કહેવાય. અને પછી પરમાત્માના સ્વરૂપમાં મન લાગે છે. આમ તો ભગવાનના સ્વરૂપમાં મન અખંડ જોડવું એના જેવું કોઈ તપ નથી. તપ બે પ્રકારના છે, સ્થૂળ તપ અને સૂક્ષ્મ તપ. સ્થૂળ તપ એને કહેવાય કે વિષયોનો ત્યાગ કરવો. હવે હાવ વિષય વિના તો રહેવાય નહીં, તો શું? તો કે ભોગવતા હોય એના એમાં સંકોચ કરવો. 5 ફૂલકા ખાતા હોય 4 ખાવા એ તપ ગણાય, સમજ્યા? 1 મહિનો ઘી ન ખાવું, 4 મહિના રીંગણા ન ખાવાનું, આપણે નથી કરતા બધું. એ બધું તપ છે, જેટલું થાય એટલું તપ. હવે આ તપ ભગવાનમાં વૃત્તિ રાખવા રૂપ તપનું પોષક છે. આપણે જે ન ખાવું ને એ બધું તપ કરીએ છીએ ને, એ તપને ભગવાન અરે સંબંધ નથી. પરંતુ એ તપ કર્યા વિના અખંડ વૃત્તિ રૂપ જે તપ કે જેને ભગવાન અરે સંબંધ છે, એની સિદ્ધિ થતી નથી. માટે ઓલું તપ કરવું પડે નિયમ રાખવા રૂપ. આ દેવતાઓ એક પગે ઉભું રહેવું, કાંઈ ખાવું નહીં, આવા નિયમ રાખ્યા અને ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવા લાગ્યા. આ બહુ શીખવા જેવું છે. સર્વ ક્લેશ વિનાશનમ કહેવાય પરમાત્મા, તો કે પરમાત્મા સર્વ ક્લેશ માત્રના નાશ કરનારા છે. એવા લક્ષ્મીપતિ ભગવાન વાસુદેવને એકાગ્ર કૃત માનસાહા, એકાગ્ર કરેલા મન વડે કરીને માંડ્યા આરાધવા, કહેતા માંડ્યા એ પરમાત્માનું ધ્યાન કરવા. હવે સાંભળજો, વળી ધ્યાન કરતા 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 શતાબ્દાંતે તતો વિષ્ણુ, વળી હો વર થયા, એક પગે ઉભા ઉભા હો બીજાઈ ગયા. હવે ભગવાન નહોતા જાણતા, પણ પરમાત્મા એ છે ને એમ કઈ તરત દોડે એવા નહીં. મહારાજે વટનાવતમાં ન કીધું કે હું થોડી વાતમાં રાજીય થતો નથી ને થોડી વાતમાં કુરાજીય થતો નથી. આપણે ઘણા તોફાન કર્યા હોય પછી કુરાજી થયા હોય, અને પછી ઘણા તપ જપ કરવા પડે પછી બાપો રાજી થાય, એ કાંઈ તણખલું નથી કે ફટ હળગે ને પટ ઓલાઈ જાય. એ તો બહુ મોટા છે. જે માણસ જેટલા મોટા હોય ને એટલા મોટા હોય એ પ્રમાણે એને એટલા ગરમ થતા વાર લાગે ને ગરમ થયા પછી ઠરતા એટલી વાર લાગે. ખરું? તો તમારે છે ને ચમચી ગરમ કરવી હોય તો પટ થઈ જાય ને પટ ઠરે, પણ લોઢી ગરમ કરી હોય ત્યાં એમ ન થાય, એને થાતા વાર લાગે ને ઠરતાય. આ તો ભગવાન છે. હો વર સુધી આ લોકોએ આવું ધ્યાન ધર્યું, એક પગે ઉભા ઉભા. શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં અત્યાપન્નેશુ દિનેશુ કૃપામ દેવેશુ સો કરોત, અને પછી તો અતિ આપત્તિમાં આવી પડેલા દેવતાઓ ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કૃપા કરવા ઈચ્છા, કે કૃપા કરી. અદૃશ્ય મૂર્તિ રાત્મરગ્ને અપી ભૂરી તપસ્વી બિહિ તત્રા વિરસાસિત કૃપયા નિયુતા હસ્કર દ્યુતિહિ. પછી ભગવાન શ્રી હરિ ત્યાં આવ્યા, પણ એના પહેલા એક બહુ સરસ વાત લખે છે કે ભૂરી તપસ્વી બિહિ આત્મજ્ઞેહિ અપી અદૃશ્ય મૂર્તિહિ. કહેવાય ભગવાન, તો કે બહુ ભારે મોટો તપસ્વી હોય તો પણ, અને મોટો આત્મજ્ઞાની હોય તો પણ, તે પરમાત્મા એને માટે અદૃશ્ય મૂર્તિ જ છે, કહેતા દર્શન દેતા નથી. તો દૃશ્ય મૂર્તિ કોને માટે થાય? અદૃશ્ય મૂર્તિ ભગવાન, પ્રગટ મૂર્તિ કોને માટે થાય, પ્રત્યક્ષ કોને માટે થાય, એ પણ મોટો સવાલ છે. તપસ્વી ગમે એવો હોય તોય ભગવાનને કાંઈ પડી નથી, ગમે એવો આત્મજ્ઞાની હોય તોય ભગવાનને એની કાંઈ પડી નથી, ગમે એવો કર્મકાંડ પાળતો હોય આ જૈન વાળાની જેમ, સમજ્યા, પાણી વાપરે નહીં હિંસા થઈ જાય એટલે મુમતી બાંધી રાખે, શ્વાસમાં જીવડા વ્યા જાય ને મરત પાપ લાગે, આવો પાપથી ડરીને ધર્મ નિયમ પાળતો હોય તોય ભગવાનને કાંઈ પડી નથી. તો ભગવાનને હે નહીં પડી, ભગવાનને એના ભગતની પડી. એને હાથ જોડો, એના પગમાં પડો, એના દાસ થાવ, અને એને વિશે જ અતિ અતિ હેત કરો, અનન્યપણે પરમાત્માને સેવો, તો ભગવાન તરત દર્શન દે. બાકી તપથી દે કે આત્મજ્ઞાનથી દે કે કર્મકાંડ ધર્મથી દે, એ વાતમાં કાંઈ માલ નથી. અનન્ય ભક્તને જ પરમાત્મા પોતાનું દર્શન દે છે. આ લોકોએ પરમાત્માની ભક્તિ કરી છે ત્યારે ભગવાન શ્રીહરિ અનંત સૂર્યના જેવી ક્રાંતિવાળા એ પરમાત્મા ત્યાં પ્રગટ થયા એમ કહે છે. અને તોય લખ્યું કે એમના તપથી પ્રગટ થયા છે એવી કોઈ ભૂલ કરતા નહીં. એમણે એક પગે ઉભા રહીને હોવર અનશન વ્રત રાખીને જે ધ્યાન ધર્યું એનાથી ભગવાન એને માથે રાજી થયા છે એવી કોઈએ ભૂલ કરવી નહીં. તો આમાં ચોખ્ખું લખ્યું, તત્ર આવિરાસિત કૃપયા એવું લખ્યું. કૃપાથી જ ભગવાન પ્રગટ થયા, નહીં કે સાધનથી. નહીતર એવું લખે તો એણે હોવર આવી રીતે તપ કર્યું તેથી ભગવાન એની માથે પ્રસન્ન થઈને દર્શન દેવા આવ્યા, એવું ન લખ્યું. કૃપા કરીને દર્શન દેવા આવ્યા એવું લખ્યું. તો વ્યાસ છે ને એની કલમ જોરદાર છે, આ ગુપાસ થાય નહીં જરાય. હવે કેવી રીતે દર્શન થયા એ રખે છે. સૌ પ્રથમ તો છે ને તેજનું મંડળ સ્ફુરાયમાન થયું એકદમ, એ લોકોને તેજ દેખાણું, મોટું તેજ. કેવું તેજ? તો કે શીતળ, ઘાટું, જેની કોઈ ઉપમા ન હોય એવું બધાએ તેજ જોયું. અને પછી એ તેજમાં બ્રહ્મા અને શિવજીને સૌ પ્રથમ ભગવાનના દર્શન થયા. સુંદર ઘનશ્યામ મૂર્તિ જેમની છે, ચાર જેમના હાથ છે, ગદા પદ્મ શંખ અને ચક્ર ભગવાન ધારી રહ્યા છે, માથે સુંદર મુંગટ છે, કેળે કટીમેખળા છે, સોનાના કુંડળથી અતિશય શોભતા એ ભગવાન, પીળું પિતાંબર રેશમી વસ્ત્ર જેમણે પહેર્યું છે, દિવ્ય સુંદર જેમની મૂર્તિ છે, આવા ભગવાન શ્રીહરિ બ્રહ્માને અને શિવને પ્રથમ દેખાયા, દેવતાઓને નહીં. એટલે બ્રહ્મા અને શિવ બંને હર્ષ વિહ્વલાત્મનૌ દંડવત્તૌ પ્રણમેતુ, હર્ષથી વિહ્વલ થયા છે હૃદય જેના, એવા બ્રહ્મા અને શિવ બે પરમાત્માના ચરણમાં દંડ પડે ને એમ પીડ્યા. દેવતાઓને તો ખ્યાલ આવી ગયો કે આમને બેને દર્શન થયા. તદિચ્છયાથ દેવાશ્ચ દૃષ્ટવા તમચ મુદા નમઃ, દેવતાઓને એમ છે કે આપણને દર્શન થાય કે નહીં થાય, ત્યાં ભગવાને દયા કરી એટલે પરમાત્માની ઈચ્છાથી દેવોને પણ પરમાત્માના દર્શન થયા. એટલે એ બધાય ભગવાન શ્રી હરિને માંડ્યા દંડવટ કરવા. ભૂભુ રતિ હૃષ્ટાસ્તે નિધિમ પ્રાપ્યા અધનાઈવ બદ્ધાંજલિ પૂટા સર્વે ભક્ત્યા તમ તુષ્ટવુ સુરાહા, એટલા બધા રાજી થઈ ગયા કે ન પૂછો વાત. જેમ અધનાહા એટલે ગરીબ માણસને મોટો ધનનો ખજાનો મળે ને રાજી થઈ જાય, એમ આ બધા રાજી થઈ ગયા. ભક્તિથી ભગવાનને બે હાથ જોડીને માંડ્યા સ્તવન કરવા, કેતા પરમાત્માની સ્તુતિ કરે છે, અદભુત સ્તુતિ કરે છે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ.
બડે ભાવ સે ગાઈએ,
દેવતાઓને જપવાનો આ 33 અક્ષરોનો મંત્ર છે જે હું ગવડાવી રહ્યો છું. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ, પ્રદ્યુમ્નાય નિરુદ્ધ્યાય,
પ્રદ્યુમ્નાય નિરુદ્ધ્યાય,
પ્રદ્યુમ્નાય નિરુદ્ધ્યાય,
પ્રદ્યુમ્નાય નિરુદ્ધ્યાય,
નમઃ શંકરશરણાય ચ.
શ્લોક 32 અક્ષરનો જ હોય પણ એની આગળ ઓમ લગાડ્યું છે, એમ થઈને 33 અક્ષરનો અનુષ્ટુપ છંદ અહીંયા લખ્યો છે. પરમાત્માને વંદન કરે છે, હે ભગવાન, હે વાસુદેવ, અમે તમને વંદન કરીએ છીએ, અમે તમારું ધ્યાન ધરીએ છીએ, તમે જ પ્રદ્યુમ્ન રૂપે થયા છો, તમે જ અનિરુદ્ધ રૂપે થયા છો, તમે જ શંકરષણ રૂપે થયા છો. જગતના ઉત્પત્તિ સ્થિતિને પ્રલય રૂપ કાર્યની સિદ્ધિ માટે ભગવાને આ રૂપો લીધા છે. ઓમકાર બ્રહ્મરૂપાય ત્રેધાવિષ્કૃત મૂર્તયે બ્રહ્માંડ સર્ગ સ્થિત્યંત હેતવે નિર્ગુણાય ચ નમઃ. એમ કે છે, ઓમકાર બ્રહ્મરૂપાય, ઓમકારથી
જણાવવા યોગ્ય બ્રહ્મ જેનું સ્વરૂપ છે એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. તેધાવિષ્કૃત મૂર્તિએ ત્રણ મૂર્તિઓ જેમણે ધારણ કરી છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, અને બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણ એવા હે નિર્ગુણ મૂર્તિ ભગવાન વાસુદેવ આપને અમે નમસ્કાર કરીએ છીએ. આપણા નંદ સંતોને મતે આપણું જે વિપુલ સાહિત્ય છે એમાં ભગવાન સ્વામિનારાયણ ઘણી જગ્યાએ બોલેલા, એને કારણે નંદ સંતોએ એ સાંભળેલું ને લખેલું એમાં એકદમ સ્પષ્ટ નંદ સંતો એવું બોલ્યા છે કે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે છ સગુણ મૂર્તિ છે ભગવાનની અને ચાર નિર્ગુણ મૂર્તિ છે. માટે વાલા ભક્તો, વાસુદેવ મહાત્મય આપણા ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો જ મહિમા બતાવે છે. સર્વોપરી અદ્વિતીય બ્રહ્મ એક જે પરમાત્મા ભગવાન પુરુષોત્તમ કહેવાય છે કે જેના ઉપરી કોઈ નથી, એ જ ભગવાનના આ ચતુર્વ્યૂહ સ્વરૂપો છે. કયા? અનિરુદ્ધ, શંકરષ્ણ, પ્રદ્યુમન ને વાસુદેવ. આ ભગવાન પુરુષોત્તમના ચારેય સ્વરૂપો છે, એને ચતુર્વ્યૂહ કહેવામાં આવે છે સર્વે શાસ્ત્રમાં. આ ચારેયનું કારણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. કોડાદ્ય અવતારાણામ આવા સત્સંગી જીવનના પ્રારંભમાં જ 12 શ્લોકમાં લખી છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને જેમ છે એમ જે નથી સમજતા એ મંદ બુદ્ધિ છે, એમ આપણા આચાર્ય રઘુવીરજી મહારાજે સુધાસિંધુની ટીકા લખી એના સેતુમાલાના શ્લોકોમાં લખ્યું છે. માટે વાલા ભક્તો, ભગવાન શ્રી હરિનો મહિમા સમજવામાં આપણે ઊણા ઉતરવું નહીં. શું કરવા? ભગવાન સ્વામિનારાયણે પ્રતિજ્ઞા કરી છે કે તમે મને જેવો સમજશો એવા હું તમને બનાવી દઈશ, એવા હું તમને બનાવી દઈશ. જો આપણે કોઈ પણ કારણે ભગવાન સ્વામિનારાયણનું મહાત્મ્ય ચોરી જાય, એમને સમજવા ઘટે એવા ના સમજીએ, એમને અવતારો જેવા જ સમજીએ, તો આપણે એમને જેવા છે એવા નહીં સમજતા ન્યૂન સમજ્યા અને ખોટ ઘેરે આવવાની, આપણે જ ન્યૂન રહેવાના. માટે પરમાત્માનો તો મહિમા અગાધ છે, કોઈ જેમ છે એમ સમજી શકે એમય નથી. પણ ભગવાન સ્વામિનારાયણને આંગણે આ વાત હેલી છે. ભગવાનનો મહિમા સમજવો હોય તો નંદ સંતો અને ભગવાન શ્રી હરિના આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ અને એ બધાએ જે ગ્રંથો કર્યા છે એમાં વચનામૃતમાં રહેલી ગૂઢ વાતો એમણે સ્ફુટ કરીને, સત્સંગી જીવનમાં રહેલી ગૂઢ વાતો એ વગેરે જે વાતો છે એ સ્ફુટ કરીને આપણને ચોખ્ખું સમજાયું છે. માટે ભગવાન પુરુષોત્તમ નારાયણના આપણે છીએ, એમના રોટલા ખાઈએ છીએ અને એમનો મહિમા જેમ છે એમ ન ગાઈએ તો ભગવાન સ્વામિનારાયણના દોષી છીએ. આપણને ભગવાન છોડશે નહીં, માફ નહીં કરે. ભગવાનને એવું તો થશે કે તમે મારા થઈ અને મારો મહિમા બોલ્યા કેમ નહીં, તમે ગાયો કેમ નહીં, જેમ છે એમ કહ્યો કેમ નહીં, તમને કોની બીક લાગી, તમે કેમ ગભરાણા, શું તમને મારા નંદ સંતોનો વિશ્વાસ ન બેઠો? મારા ગોપાલન સ્વામી, મારા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ, મારા સંત ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, જેઓની સાથે હું વર્ષો સુધી રહ્યો, એમણે મને સારી રીતે સાંભળ્યો છે વારંવાર ખાનગીમાં જાહેરમાં બધે, એ લોકોએ મને જેવો કીધો એવો તમે કેમ ન માની શક્યા? હું અક્ષર મુક્તોને મારી સાથે લાવ્યો એના વાક્યો તમને પ્રમાણ કેમ ન રહ્યા, અને અન્ય ઋષિ મુનિઓના વાક્યો વધારે પ્રમાણ તમને કેમ મનાય? એમ ભગવાનને દુઃખ થાય. માટે ભગવાન સ્વામિનારાયણના મહિમાને આપણે જો બરાબર ગાશું તો વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ આપણા ઉપર રાજી થશે, અને એના રાજીપાથી જ આપણે એની દુસ્તર માયાને સહેજે તરી શકશું. નહીતર કામકોટ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ આપણને છોડવાના નથી, દટાઈ મરવાના. એમાં ભગવાન શ્રીહરિના મહિમાને જાણ્યા વગર પરમાત્મા શ્રીહરિના વચન પાળ્યાનું સામર્થ્ય પણ આપણામાં નહીં આવે. આપણને હાંજ હવારે કામક્રોધ લોભ લાફા મારી જાય, હે, એનેથી ખરડાયેલા આપણે ચારેય દિશામાં નબળા છીએ એવા જાહેર થશું. એટલા માટે ભગવાનનો મહિમા સમજવામાં જે નબળા રહે છે એ બધી રીતે નબળા રહે છે. આપણામાં જે કાંઈ નબળાઈ છે એ ભગવાન પુરુષોત્તમનો જેમ છે એમ મહિમા નહીં જાણ્યાના કારણે જ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતનો પ્રારંભ કરો ને પહેલી જ વાત આ આવે છે, ભગવાનનો મહિમા જાણ્યામાં જે નબળાઈ છે એટલે જ જીવમાં નબળાઈ છે. જો મહિમા જીવ જાણે તો જીવ બળિયો
થાય.
મહિમા તો ઘીની જગ્યાએ છે. તમે લોટ ખાવ ને ઘી ખાવ એમ ફેર ન પડે. માટે મહારાજનો મહિમા કેવો ગાવો, આ સ્તુતિ એ જ છે. ભલી આગળ કે છે કે નયનાનંદ રૂપાય પ્રણત ક્લેશ નાશીને કેશવાય નમસ્તુભ્યમ સ્વતંત્રેશ્વર મૂર્તયે. હે નેત્રને આનંદ દેનારા ભગવાન, તમને નમસ્કાર. પ્રણત ક્લેશ નાશીને, ક્લેશ માત્રનો નાશ કરનારા હે ભગવાન, તમને નમસ્કાર. કહેતા તમને નમન કરે ને, નમન એ નમન જ બધા જીવ પ્રાણી માત્રના ક્લેશ ટાળી દે. આમ પગે લાગીએ ને ત્યાં બધા ક્લેશ વયા જાય એવા તમે છો એમ કે છે. કેશવાય નમસ્તુભ્યમ સ્વતંત્ર ઈશ્વર મૂર્તે, તમે સ્વતંત્ર ઈશ્વર મૂર્તિ છો, અમે તમને પગે લાગીએ છીએ પ્રભુ. મોદિતા શેષ ભક્તાય કાલ માયાદિ મોહિને સદાનંદાય કૃષ્ણાય નમસ્ત ધર્મવર્તિને. હવે બહુ મસ્ત શ્લોક છે, મને બહુ ગમે છે એટલે તમને કહું. મોદિતા શેષ ભક્તાય કાલ માયાદિ મોહિને, બધા ભક્તોને આનંદ પમાડનારા અને કાળ માયાદિકને મોહ પમાડનારા. ભક્તોને તમે હંમેશા આનંદ આપો છો અને કાળ માયાને મોહ પમાડો છો. કાળ માયાને મોહ પમાડવી એ નાની વાત નથી, બહુ અઘરું છે. કાલ માયાદિ મોહિને અને મોદિતા શેષ ભક્તાય, પોતાના જે ભક્તો થાય એને પરમાત્મા હંમેશા આનંદ આપે છે, કોઈ વાતે દુઃખી થવા દેતા નથી. કેમ જે કાળ માયાને તો ભગવાન મોહ પમાડી દે છે. સદાનંદાય, તમે સદાય આનંદ છો, સદાય આનંદ અને સદ્ધર્મમાં વર્તનારા છો એવા હે કૃષ્ણ, તમને અમે નમસ્કાર કરીએ છીએ. ભવાંબુધિ નિમગ્ના નામ ઉદ્ધૃતિ ક્ષેમ કીર્તયે દર્શનીય સ્વરૂપાય ઘનશ્યામાય તે નમઃ. કે આ ભવાટવીમાં, ભવદરિયામાં જે લોકો અટવાઈ ગયા છે, ડૂબી ગયા છે, હે પરમાત્મા એમને તમે છોડાવનારા છો. ઉદ્ધૃતિ ક્ષેમ કીર્તયે, એટલી બધી સરસ વાત કરે છે કે જે લોકો સંસાર સાગરમાં ડૂબ્યા છે એમનો ઉદ્ધાર કરનારી તો તમારી ગવાયેલી કીર્તિ છે. જે કોઈ તમારી કીર્તિ ગાય એનો ભવસાગરમાંથી ઉદ્ધાર થઈ જાય. આવો હાવ ચોખ્ખો અર્થ. તમે દર્શનીય સ્વરૂપ છો, ઘનશ્યામ છો, હે ભગવાન અમે તમને વંદન કરીએ છીએ. ગદાબ્જદર ચક્રાણી બિભ્રતે દીર્ઘ બાહુભિ સુરગો વિપ્ર ધર્માણામ ગોપ્ત્રે તુભ્યમ નમો નમઃ. કે છે તમારા ચારેય હાથમાં ગદા, કમળ, શંખ અને ચક્ર ધારણ કરાયેલા છે લાંબા હાથોમાં. અને કે છે દેવતાઓ, ગાયો, વિપ્રો અને સદ્ધર્મની તમે હંમેશાને માટે રક્ષા કરનારા છો. અને પ્રપન્ના નામ વરેણ્યાય શરણાગત માણસને તમે વરવા યોગ્ય છો. અને જે કોઈ તમારે આશ્રિત થાય એને જે સંકલ્પો હોય તે તમામ સંકલ્પ વરદાન દઈને પૂરા કરનારા છો. અને નિગમ અને આગમથી જ આપ એક વૈદ્ય છો અને વેદના પણ તમે કારણ છો એવા હે ભગવાન, તમને નમસ્કાર છો. તેજો મંડળ મધ્યસ્થ દિવ્ય સુંદર મૂર્તયે નમામો વિષ્ણવે તુભ્યમ પરાત પરતરાય ચ. તેજો મંડળની મધ્યમાં રહેલા દિવ્ય સુંદર મૂર્તિ હે ભગવાન, હે વિષ્ણુ, હે પરાત્પર પુરુષોત્તમ, અમે તમને વંદન કરીએ છીએ. વાણી મનો વિપ્રકૃષ્ટ મહિમને ક્ષર રૂપીણે સર્વાંતરયામીણે તુભ્યમ બૃહતે ચ નમો નમઃ. કે છે વાણી મન વગેરેને તમે અગોચર છો, તમારો મહિમા મન વાણીથી કાંઈ માપી શકાય એમ નથી. આપ નિર્વિકારી અક્ષર સ્વરૂપ છો, સર્વાંતરયામી છો, આપ મહાન છો, તમને વારંવાર નમસ્કાર. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ભગવાનને મન ઇન્દ્રિયો પહોંચી નથી શકતાને પાછા વળે છે એવા તમે છો. કહેવાનો તાત્પર્ય એ છે કે આવા તમને અમે અમારી વાણીથી શું સ્તુતિ કરીને વખાણીએ, વાણીમાં તમે આવતા નથી. ભગવાને આ વાત વચનાવર્તમાં બહુ સરસ કરી, તે ભગવાન કેવા છે? તો કે મનના મનનમાં આવે નહીં એવા, ચિત્તના ચિંતનમાં નથી આવતા એવા, બુદ્ધિના નિર્ણયમાં નથી આવતા એવા, અહમમતીએ કરીને પણ એમ નથી ધારી શકાતું કે ભગવાન મારા હું એનો એવા. આ જગતમાં કોઈ શબ્દ નથી એવો કે જેને ભગવાનની વાણી સાથે ઉપમાવી શકાય. આ જગતમાં કોઈ એવું રૂપ નથી દેવ મનુષ્યાદિ કોઈનું કે ભગવાનની રૂપની એને ઉપમા દેવાય. આ જગતમાં કોઈ એવું મેરુદેક પર્વતમાં દેવતાઓના સ્થાન છે એમાંય ક્યાંય એવું સ્થાન નથી કે જે ભગવાનના ધામની ઉપમા એને થાય. આવા એક ભગવાન તમે છો એમ કહે છે કે હવે અમે તમને શું વખાણીએ, માટે અમારે જે દુઃખ છે એ રજૂ કરીએ છીએ. એમ સીધી વાત કરી નાખી. સુખદોષી ત્વમેક સ્વાશ્રિતા નામ તો વયમ મહાપદધિક ક્લિષ્ટાહ શરણમ ત્વામ ઉપાગતા. હે ભગવાન, તમે જ એક સુખના દેનારા છો, તમારા આશ્રિતને તમે દુઃખી થવા જ દેતા નથી, અને જો અમે તમારા છીએ એ આ મહાઆપત્તિથી અતિ અતિ દુઃખી થઈ ગયેલા એવા અમે તમારે શરણે આવ્યા છીએ. હે દેવાધિદેવ, ભક્તસ્ય તવ દુર્વાસસો વયમ અતિક્રમા શ્રિયા હિના હા પ્રાપ્તાસ્મો દુર્દશા મીમામ. હા શું બોલી ગયા? હા વળી જાઓ ને માગવા જાઓ ને ઠામ હંતાડવું, ચોખ્ખું જ કહી નાખ્યું. હે દેવાધિદેવ, વાત એમ છે તમારા ભગત દુર્વાસાનો અમારાથી અતિક્રમ થઈ ગયો છે, આ લોચો વાગી ગયો છે, લઈ કહી દીધું ચોખ્ખું. તવ દુર્વાસસો વયમ અતિક્રમાત, એ કારણે શ્રિયા હિના હા, લક્ષ્મીથી હીન થઈ ગયા છીએ અને આવી ભયંકર દુર્દશાને પામ્યા છીએ. અમારી હામું જો, અમારા લુગડા જો, અમારા ડાસા તો જુઓ, કઠણાઈ બેહી ગઈ પ્રભુ, કઠણાઈ. હે પ્રભુ, અને એ કઠણાઈ ટાળવા જ અમે તમારું તપ કર્યું છે, કાંઈ તમારા ઉપર હેત ઉભરાઈ ગયું એટલે કર્યું નથી. જો એ ચોખ્ખી વાત, સકામ છીએ, માગવા આવ્યા છીએ માગવા, સીધી વાત છે. અમને હેત છે લક્ષ્મી ઉપર અને તપ ને ધ્યાન તમારું કર્યું છે, ખોટી વાત નથી. હવે એ પાછું ખોટું ભગવાનને છેતરવાની ધંધા ન કરવા. આ લક્ષ્મીનારાયણ દેવ આગળ ઊભું રહેવું તો ચોખ્ખું કેવું કે તમારી સામે લક્ષ્મી માટે ઊભા છે, તમારા માટે નહીં. હા હા, લક્ષ્મી તમારા કબજામાં ન હોત તો અમે અહીં કોઈ પુણ્યમાં ડોકાત નહીં. જો ચોખ્ખી વાત, કેટલી આપો છો? ખરેખર જીવ પાછા છે ને માળા કાંઈ કારણો પાછા કાંઈ બતાવે. હવે અંતરિયામીની આગળ કાંઈ થોડું હાલે, ત્યાં બધું ચોખ્ખું કહી દેવાય. સકામ હોય તો ચોખ્ખું કહી દેવાય, ભાઈ નિષ્કામ ભક્તનો મહિમા ઘણો મોટો છે, પણ હજી મારામાં કોઈ એવું સામર્થ્ય પેદા નથી થયું કે હું નિષ્કામ ભક્તિ કરી શકું, સકામ ભગત છું. લ્યો, વારે વારે તમારી જરૂર પડે છે, માંદા પડી તો તમારી પ્રાર્થના થઈ જાય. આ એટલું ખરું, તમને મૂકીને બીજે ક્યાંય જાતા નથી, એટલું અમારું હાથ. બીજા કોઈ દેવ દેવી કે દોરો ધાગો અમે કરતા નથી. અમને કાંઈ પણ દુઃખ પડે કે હેરાન થાય કે જે થાય એમાં અમે તમારી પાસે આવી છીએ, તમારા છીએ. અને વતનાવતમાં મહારાજે કીધું છે કે પોતાને કાંઈ જોતું હોય તો પોતાના પતિ એવા જે પરમાત્મા તેની પાસે જ માગે, પણ અન્યની પાસે ન માગે તે પતિવ્રતા ભક્ત ગણાય. જેમ સતી નારીને કાંઈ સુખ જોતું હોય તેના પતિ પાસે માગે, બીજો ગમે એવો રૂપવાન તાલેવાન ગમે એવો હોય તો એની પાસે કોઈ સુખ સતી નારી ન માગે, એમ આપણે પતિવ્રતાના અંગવાળા ભક્ત તો ગણાઈએ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય બીજા કોઈની પાસે કોઈ દી કાંઈ માંગવું નહીં, વાત જ નહીં. જે જોઈએ તે આપણા પતિને કહીએ, આપણે એના છીએ, એ તો ચોખ્ખું છે. કે અમે કઈ ખાનગી છે? ના ભાઈ, છોડે દાડે છે, ગાજરના ફાડિયા જેવો તિલક ચાંદલો કરીને જગત આખાને દેખાડીએ છીએ કે અમે સ્વામિનારાયણના છીએ. તારે પેલી પર્ણે પછી નથી આટલું બધું સિંદૂર નાખતી કે નહીં રાંડેલી, નહીં છાંડેલી, નહીં ત્યક્તા, હું ધણીવાળી છું, હજી જીવેશ, એટલે તો આ નાખ્યું જ, કાઢી ન જ મૂકી, એમ કહેવાનું. એમ આપણે ભગવાનના થયા છીએ તો કંઈક જોતું હોય તેને કહીએ, એનો કાંઈ વાંધો નથી. બહુ સરસ વાત કરે છે. વાસોન્ન પાનસ્થાનાદિ હિનાન ધર્મોપી નહ પ્રભો ત્યક્ત્વા સહસ્ત્રિયા યાતઃ તાન પાતુમ ત્વમેશીશ્વરઃ. એ ભગવાન, જો તો ખરા અમારી દશા જો કે વસ્ત્ર અન્ન પાન ને સ્થાન વિનાના અમે, અમારી પાસે લુગડા નથી, ખાવાનું નથી, કાંઈ પીવાનું નથી,
અમૃત પીનારા, અમે પાણી નથી મળતું હરખું, અમે અમૃત પીનારા, હવે પાણીનો વેટ નથી રહ્યો, દશા અમારી આવી થઈ ગઈ, લક્ષ્મી અમને છોડીને જતી રહી, પછી ધર્મય અમને છોડીને લક્ષ્મીની પાછળ ગયો કે શું? જો પ્રભુ, તમે અમારી પાસેથી અત્યારે કાંઈ ધર્મ નિયમની આશા ન રાખતા, અમે રાકા શું કરી? હા, વાત ઊંચા કહેવાય આને, પૂરી શરણાગતિ, કે ધર્મ અમને છોડીને જતો રહ્યો છે, અમારામાં અત્યારે કોઈ પવિત્રતા નથી, કોઈ નિયમ નથી, કાંઈ ન મળે, હા આથે હાલુ મારીને ખાઈને આવેલા એવા છીએ, શોખી વાત, પણ તમારે શરણે આવ્યા છીએ, ધર્મ વિનાના છીએ, કહેવાનો અર્થ લક્ષ્મી વિનાના છીએ, એટલું જ નહીં, અમે ધર્મ વિનાના છીએ, અમારે કોઈ પ્રકારનું પાણી કર્યા જેવું છે, હા નહીતર એ માણા પાણી કરે, મેં તમારી બધી શિક્ષાપત્રી પાળી, તમે મારો હારું કેમ ન કરો? હવે અહીં તો એ બોલ્યા જેવું નથી, પાળી હોય તો બોલવું ને, હવે તમે અમારી રક્ષા કરો તો થાય પ્રભુ, બાકી કોઈ ઉપાય નથી, યતો વયમ ચ ધર્મ ચ ત્વદીયા ઇતિ વિસ્તૃતાઃ યથાપૂર્વમ સુખી કર્તુમ તમેવ અર્હસી અતઃ નઃ. એ ભગવાન, જુઓ અમે તમારા ગણાઈએ છીએ, અમે ધર્મ જગતમાં પ્રખ્યાત છીએ, અમને હવ તમારા કેશ, માટે તમે જ અમને પહેલા જેવા હતા એવા સુખી કરવાને યોગ્ય છો, આમ બીજા કોને કહીએ? કેશ આવી ડાય ડાય સરસ વાતો કરી, પણ 1200 વર્ષ પછી. હું આ વાત એટલા માટે યાદ કરાવું છું કે આપણે એવું ન થાય, જીવનમાં ભૂલ નહીં થાય એવું હું માનતો નથી, પણ ભૂલ થયા પછી આટલું બધું મોડું શરણે જવાનું કરવું નહીં, હું કામ હેરાન થવું, તરત શરણે જવું, તરત કહેવું, સમર્થ જ આપણને બચાવી શકે, આપણું બાહુબળ નહીં, તપબળ નહીં, જપબળ નહીં, સાધનબળ નહીં, મોટામાં મોટું બળ તો શરણાગતિ છે. જો ને આ દેવતાઓ કઈ સામાન્ય બળ્યા નહીં, એણે 1100 વર્ષ સુધી તો પોતાની મેળે બહુ બળ કર્યું, પણ મેળ ન પડ્યો ત્યારે એક બળ લીધું, એ કયું બળ? આમ, એ બળનું નામ આ, કે અમે નિર્બળ છીએ, એ જ મોટું બળ છે. આપણે વેત ન હોય ને તો વેત નથી એમ જે કહેવું ને, એના જેવું એકય બળ ન કહેવાય, મોટા મોટી તાકાત આ, નિર્દંભ થવું, નિષ્કપટ થવું, એ જ સાચી તાકાત છે, એ જ સાચું સુરવીરપણું છે. દંભીને કોઈ દી સુરવીર માનવો નહીં, કપટીને સુરવીર કહેવાય જ નહીં, એ ફોશી હોય તો જ એ દંભ કરતો હોય, તો જ કપટ રાખતો હોય, આટલું સમજવું. સુરવીર માણા તો છે ને શરણાગતિ લઈ લે, સાચી સુરવીરતા એ છે કે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો, અને દંભ કરવું, કપટ કરવું, એ સાચી નામોશી છે, કેમ જે વાસ્તવિકતાનો એનાથી સ્વીકાર થતો નથી, માટે એ દંભ રાખે છે, કપટ રાખે છે, વેંત નથી તો વેંત છે એવું બતાવે છે, સમર્થ બોલ્યા છે તો પણ એની સામર્થ્યનો સ્વીકાર થતો નથી, ભાઈથી નમાતું નથી, આવું બધું થયું છે. હવે આ લોકો ડાયા છે. ભગવાન શ્રી હરિને જેવું છે એવું કહી દીધું, અમારા લુગડા જુઓ, અમારું ખાવા પીવાનું નથી, કાંઈ ઠેકાણું નથી, અમે તમારા કહેવાયે છીએ, તમારા સિવાય કોણ અમારું હારું કરે, દયા કરો. ઇથી સંપ્રાર્થિતો દેવેર ભગવાન સ દયાનિધિ. આવી રીતે જ્યારે દેવતાઓએ પરમાત્માની પ્રાર્થના કરી ત્યારે ભગવાન દયાનિધિ છે, બહુ દયાળુ છે, દયા કરે છે. ઉવાચાનંદયન વાચા મેઘ ગંભીર યા સુરાન. પછી મેઘ ગંભીર વાણીથી ભગવાન બોલ્યા છે, એ વાત પછી કહું, પણ એના પહેલાં એ ઘનશ્યામ મહારાજનું નાનું ચરિત્ર કહી દઉં. ઘનશ્યામ મહારાજ અયોધ્યા હતા, વનમાં નીકળતા પહેલાં ઘનશ્યામ મહારાજ વિદ્યા મંદિરે દર્શને ગયેલા. અયોધ્યામાં એક વિદ્યા મંદિર છે, ત્યાં ભગવાન મંદિરે દર્શને ગયા તો મંદિરના બાજુમાં સભા મંડપ જેવું ત્યાં એક શાસ્ત્રી કથા કરતા હતા, એનું નામ શાસ્ત્રી વ્રજવિહારી દાસજી. એ બ્રાહ્મણ હતા પણ આંધળા હતા, આંખે ભાળતા નહોતા, અને કથા સરસ કરતા રામાયણની.
મુખપાઠથી કરતા હતા. ભગવાન ત્યાં જઈને કથા સાંભળવા બેઠા. થોડી વાર ભગવાને કથા સાંભળી, એમાં રામચંદ્ર ભગવાને બધું અયોધ્યાનો ત્યાગ કરીને વનમાં ગયા એ કથા આવી. એટલે ભગવાનને એમાંથી વનમાં જવાની બહુ તીવ્ર ઉત્કંઠા થઈ. કહેતા સંકલ્પ હતો એને વેગ મળ્યો. પણ ભગવાનને વળી કંઈક હુજ્યું તે વચમાં વળ્યા શાસ્ત્રીને પ્રશ્ન કર્યો. હવે શાસ્ત્રીને ઉત્તર આવડે નહીં એટલે બે ચાર પ્રશ્ન કર્યા. એમાં શાસ્ત્રી કહે છે કે જુઓ, તમે અટાણે પ્રશ્ન પૂછવામાં કથામાં ડિસ્ટર્બ થાય છે, માટે તમે મારે ઘરે આવીને જે પૂછવું હોય પૂછજો. ત્યારે મહારાજ કે ભાઈ અત્યારે કયો ને આવડતું હોય તો શાસ્ત્રની વાત ખૂણે ન થાય. મહારાજ કેવી હોય આંકો. ત્યારે બીજા બધા મહારાજને કે શ્રોતાઓ બધા કહેવા માંડે. શ્રોતા કે રવા દેવન ઘનશ્યામ બાબુ, અમથું આને કાંઈ આવડતું નથી. કે આવડતું હોય કે નહીં, માટે મેલો ને માથા કૂટી કહેશ. મહારાજ કે સારું. એટલે ઘનશ્યામ એટલી વાત કરીને સભામાંથી ઉઠ્યા, મંદિરે દર્શન કરીને આમ પ્રદિક્ષિણા ફરવા માંડ્યા. એટલે આ વ્રજવિહારીના જે ચેલાઓ હતા ને બધા કથા સાંભળતા ને શ્રોતાઓ, એ બધા આને કહેવા માંડ્યા વક્તાને કે કાંઈ તમને ભાન છે, તમે કોની હેરે બોલ્યા એ? તો કેમ? તો કે એ છે હરિપ્રસાદ પાંડેના દીકરા ઘનશ્યામજી, લોકો એને ભગવાન કહે છે. એવું? તો કે હા, એ પરમેશ્વરનો અવતાર છે. શ્રવણ તલવાવડી ઉપર એણે કેટલાક આંધળા માણસને દેખતા કર્યા છે. તમે શું વાત કરો? ચોક્કસ કે છે, અમે ખોટું કહેતા નથી તમને. તો કે એ પરમાત્મા છે ને, પરમાત્માનો અવતાર છે ને, મારી સભામાં બેસીને મારી અરે વાતચીત કરી પ્રશ્ન ઉત્તર કરીને ઉઠીને વ્યાઈ ગયા ને, હું કાંઈ એને સમજ્યો નહીં, મેં કાંઈ એને ઓળખ્યા નહીં. અરે રે 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 રે, અલે ઉઠ્યા ઉઠ્યા ના ચેલાને કે ક્યાં ગયા? કે તો કે મંદિરે ગયા છે. એના ચેલાનો હાથ ઝાલ્યો અને એ શાસ્ત્રી વ્રજવિહારી વિદ્યા મંદિરનો ઘનશ્યામ મહારાજની પાસે પ્રદિક્ષિણામાં આવી અને દંડ પડે એમ પગમાં પડ્યો ને માંડ્યો રડવા કે તમે તો પરમાત્મા છો ને ભગવાન છો ને, મારા ઉપર દયા કરો ને, મારો અપરાધ માફ કરો ને, મેં તમારી યારે વાત કરી મારી ભૂલ કહેવાય ને. ભગવાન કે એવું કંઈ નહીં શાસ્ત્રીજી, તમે માથાકૂટ કરો. તો કે ના, મારા ઉપર દયા કરો ને, મને તમે દેખતો કરો. ઘનશ્યામ મહારાજ કે ભાઈ એમ કંઈ કોઈ દેખતા થાય? તો કે ન થાય, એવું બને નહીં. તમે સમર્થ છો, તમે ભગવાન છો. કે ભગવાન, તમે ભગવાન છો એમ કીધું ને ઘનશ્યામ હલવાણા કે હવે ક્યાં જવું? એણે વાત હાવ સાચી કરી હોનાની, તોય છટકવા કર્યો. પણ કાંઈ ભાઈ, મનુષ્યને એમ દેખતા ન કરી શકાય. હવના કર્મ હોય એ પ્રમાણે ભગવાને હવને જે કાંઈ દંડ દેવાનો હોય નક્કી કર્યો હોય. તો કે દંડ દેનારો બીજો કોણ છે? કે બાના બતાવોમાં સર્વના મૂળ હાથમાં આવી ગયા છો. કે છે તો કે પણ એ મારાથી થાય નહીં, તમે વાત બધી કરો છો એ સાચી, પણ એ થાય નહીં. તો રવા દો, શ્રવણ તલાવડી ઉપર આંધળાને દેખતા તમે કર્યા તા કે નહોતા કર્યા? મહારાજ કે મારા આને એ ખબર છે, હવે હું કરવું? રડવા માંડ્યો, પગે લાગ્યો. ત્યારે ભગવાન ઘનશ્યામને એમ થયું કે આવો મોટો શાસ્ત્રી આટલા એના શિષ્યોની વચમાં આમ મને એક બાળકને પગમાં પકડીને રડે અને કરગરે, અને હું ભગવાન છું એવું એના શ્રોતાઓએ એને કહ્યું. કોઈ દી શ્રોતાની વાત વક્તા સાંભળે? શ્રોતા કે વક્તાને પ્રગટ ભગવાનનો નિશ્ચય થાય? કોઈ દી હોતું છે? વક્તા તો બાયું જ છડાવે. તમને કેમ ખબર પડે? એમ તમને હું ખબર પડે? અમે તો તમે કેમ અહીં ન બેઠા? હું અહીં ક્યારે બેઠો હોઉં? પૂરો જ્ઞાની હોઉં ત્યારે તો બેઠો હોઉં એવો દાવો કરે. હવે આનું કરવું હું? ભગવાનને દયા આવી ગઈ કે એના શ્રોતાઓએ વાત કરી કે એ ઘનશ્યામ ભગવાન છે ને, આને મારો નિશ્ચય થઈ ગયો, માટે આ કોઈ ભાગ્યશાળી જીવ જરૂર. પરમાત્મા રાજી થઈ ગયા અને ભગવાન શ્રી હરિએ એને આંખોનું દાન આપ્યું. મહારાજ કે આંખો વિજાવ, આંખો વિજાવ. કે પછી કે આંખો ખોલો. ખોલ્યો, તરત ઘનશ્યામના દર્શન થયા. મહારાજે એને રામચંદ્ર ભગવાન રૂપે દર્શન દીધા. એ શાસ્ત્રી રાજી થઈ ગયો. મારો કહેવાનો અર્થ એ કે એણે ક્યાં એવા જપ તપ વ્રત કાંઈ કર્યા હતા? પરમાત્માના પગમાં પડીને રડ્યો, માફી માંગી, કરગર્યો, ત્યાં ભગવાને આંખો દઈ દીધી. બોલો, હું કહું છું કે બીજો આવડે કે ન આવડે, નિર્માની થઈને હાથ જોડીને રડતા ને કરગરતા આવડે કે ન આવડે, પણ અઘરામ અઘરું ઈ છો ચાંદ્રાણી કરવું હેલું જ.
આ બહુ અઘરું જ. એ તો બધાય ચાંદ્રાણી વ્રત તપને જાતરાન બધું કરીને અનુષ્ઠાન ને બધું કરીને ઠાકીને ત્યારે હાસા ઉડાવે, પછી રડવું આવે કે મરી ગયો, મહેનત કરી કરીને. હે મા બાપ, હવે તો તમે જો ઉદ્ધાર કરો તો થાય. આ 1100 વર્ષ કુટાણા પછી હરખું રડ્યા. પાધરું હરખું સીધું રડવાનું આવડતું હોત તો તો સીધા ન રડ્યા હોત. એમ થતું હોત તો દેવતાઓ છે, ભલા માણસો જ્ઞાની છે, એનથી નથી થયું. આપણે કોણ અજ્ઞાની માણસો? આ તો ઇન્દ્રન વગેરે ભણેલા માણસો જ, કાંઈ સામાન્ય નથી. તોય એનથી નથી થયું, સીધું નથી રડાણું, બહુ કુટાણા પછી રડાણું, સમજાણું. એટલે મને તો એવું લાગે છે કે આ બધા સાધનો અને ઉપાયો તો છે ને, સાચી શરણાગતિ સ્વીકારાય એને અર્થે જ છે. ઊંડી રાડ પડે નહીં ને અમથી તો, આ બધું કરીને ઠાકી પછી જ સાચા ભગવાનના પગમાં પડાય. ત્યાં સુધી તો એ બધું રડતા હોય તો અડધું હાસું, અડધું ખોટું. કરગરતા હોય તો એ મનમાં એમ હોય કે રક્ષા કરજો, નહીતર પછી આટલા ઉપાય તો અમારી પાસે છે. જેને બોલો દુશાસન છે ને, દ્રૌપદી ઋતુ ધર્મમાં હતા ને, એક વસ્ત્ર હતા અને માળો સોટલો પકડીને ઢહળીને સભામાં લાવ્યો, તે દ્રૌપદીએ હાથમાં આમ પકડી રાખેલું, સમજ્યા. અને ભગવાનને તો પોકારવા માંડેલા, પણ એક હાથે તો પાછી હાડી પકડી રાખેલી કે નઈન કૃષ્ણ ન આવે તો હું કાંઈક તો મારો બચાવ કરું એમ. હવે થાય એમ નહોતો તોય, પણ ભગવાને જ્યાં સુધી એણે આમ હાડલો પકડી રાખ્યો ને ત્યાં સુધી આવ્યા જ નહીં. પછી મૂકી દીધા, બે હાથ ઊંચા કરી નાખ્યા ને ઈજ સેકન્ડે આવ્યા. કેમ છે? પરમાત્માને એમ થયું હવે પૂરેપૂરી શરણે આવી એમ. ભગવાનની આદત તમને સમજાવું છું, એને આવી આદત છે. ખરેખર બહુ મોટા છે ને એટલે એટલા એ મુચ્છદી છે જ. હવે આપણે નહીં જેવા છીએ તો એ ઘણીક વાતનું આપણને નથી, તો એ તો કેવડા મોટા. આપણે આપણું બળ રાખીને વળી એને પોકારીએ ના મેળ પડે. એ તો દ્રૌપદીએ બે હાથ ઊંચા કરી નાખ્યા, હવે હાડલો રહેવો હોય ત્રેન જવું હોય જાય, હે કૃષ્ણ તારા વિના ઉદ્ધાર જ નથી. ત્યારે તરત આવી ગયા, નગ્ન ન થવા દીધા, ઉદ્ધાર કરી દીધો. એવી જ ગજગ્રાહ કથા છે. પેલા હાથીને મગરે ટાંગ આમ જાયલ્યો અને ખેવા માંડ્યો, તમે માનશો? દેવોના 1000 વર્ષ સુધી બેન યુદ્ધ થયું છે. હા, પછી ભગવાન આવ્યા 1000 વર્ષ પછી. આપણે ગાઈએ છીએ ને અડધું નામ લીધું ને ભગવાન આવ્યા, એ વાતે સાચી જ પછી આમ આમ કરો માં. પણ મારો કહેવાનો અર્થ એ છે કે 1000 વર્ષ પછી ભગવાન સાંભળ્યા એમ કહું છું. ત્યાં સુધી તો મનમાં એમ જ હતું કે બંદા કાંઈ જેમ તેમ નથી, હું પહોંચી જાય છે એમ. લડ્યો છે એ હાથી, લડ્યો અને પછી ડૂબવા માંડ્યો ને તોય મનમાં એમ હતું, કાંઈ ઓછી આથણીઓ નથી મારા ઘરમાં, હમણાં બધું આવશે. એક પૂછડું ચાલશે ને એક મારો પગ ચાલીને ખેંચશે આમ એમ, કોઈ આથણી ન આવી કે આ મરી ગયો બીજો ગોચશો, હાલો હાલો કેશ ઠાક્યું એ કાંઠે ઊભ્યું ઊભ્યું, હમણે આવે હમણે આવે. ન આવ્યો તા ક્યાં હાથીને તાણ છે બોલો. મદનીયા આટા મારતા કા મદનીયા કાંઈક મદદ કરી છે, એ કઈ મદનીયોનો આવ્યું બચાવવા. અને ડૂબ્યો, આય નહોતો ડૂબ્યો, ત્યાં સુધી શરણે નહોતો ગયો એવું નહોતું. હાથી હતો, ભગત હતો, ભગવાનને પોકારતો હતો, પણ નાભીનો પોકાર નહીં, નાભીનો નહીં. સમજાય મારી વાત તમને? અને પછી જ્યારે મગર એને પાણીમાં લઈ ગયો અને હુંડ ખાલી બહાર રહી, અને પછી એણે જે છેલ્લો અવાજ કર્યો ને નારાયણ, એમાં નારા બોલ્યો ને, ત્યાં હુંડ પાણીમાં ડૂબી ગઈ. તે બે જ અક્ષર બોલાણા ને બે બોલાણા ગયંત આ ધા ધા. બ્રહ્માનંદ સ્વામીનો સંદ છે કે અડધો નામ બોલ્યો ને ભગવાન આવ્યા. પણ એ જે અવાજ હતો ને એણે ભગવાન ઉભા કરીને મૂક્યા તરત. ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ, એ તરત આવીને ચક્ર મૂક્યું, હાથીને બચાવ્યો. પણ 1000 વર્ષ એણે ભગવાનને પ્રાર્થના કરેલી, પણ લડતા લડતા પોતાનું બળ અને પ્રાર્થના, પણ પોતાનું સમસ્ત બળ છોડીને અડધું જ નામ લીધું, ત્યાં ભગવાન આવી ગયા. શરણાગતિ આને કહેવાય. આપણે બધાએ ભગવાનને શરણે તો થયા છીએ, પણ જેવા જોઈએ એવા નહીં, થોડું ઘણું હોવ ને એમ રહેશે, બીજો આશરો રહેશે એમ. સારું મકાન હોય એનું બળ રહે, સારું શરીર હોય, સારું કુટુંબ હોય, સારા હગા હોય, થોડાક રૂપિયા હોય, એનું બળ રહેશે. કેવળ ભગવાનનું બળ રાખવું ને
એ વાત હાવ જુદી છે. એ બહુ ઊંડા ઉતરેલા ભક્ત હોય, બહુ પરમાત્માની નજીક હોય એને સમજાય એવી કથા છે, બધાને સમજાય એવું નથી. વાલા ભક્તો, દેવતાઓ ભગવાનને શરણે થયા છે ત્યારે ભગવાન શ્રીહરિ મેઘ ગંભીર એવી મધુર વાણીથી દેવતાઓને કહેવા લાગ્યા, વિદિતમ મે સુરાહા સર્વમ કષ્ટમ વહ સદતિ ક્રમાત. હે દેવતાઓ, તમારું બધું જ કષ્ટ મેં જાણ્યું છે કે તમે મારા ભક્ત દુર્વાસાનો અતિક્રમ કર્યો અને તમે આટલા વર્ષથી આવા દુઃખી થાવ છો એ મારા ખ્યાલ બારું નથી. પહેલી વાત એમ કરી, પણ તમે આવ્યા હમણાં એ સંભળાયું. આમ ભગવાન મોટા ને એટલે બહુ ઓલ્યાની જેમ ખીજાણા નહીં, પણ બ્રહ્માને શિવે તો લીધા જ. ઉપાયમ કરુતા આદ્યેવ વચમી યત્તન નિવૃત્તે. ભગવાન કહે છે કે તો તમે હવે હું તમને જે બતાવું તે ઉપાય હમણાં જ કરો, શરૂ કરી દો. હવે પ્રભુ કહે છે કે શું ઉપાય કરવો, તો ઔષધિ રંભુધૌ સર્વાહા ક્ષિપ્તા મંદર ભૂભૃતા નાગરાજ વરત્રેણ મદદ્વમ અસુરે સહ. પહેલા તો તમે બધી ઔષધિઓ ભેગી કર્યો સમુદ્રના કિનારે, અને પછી કહે છે નાગરાજ વાસુકીનું નેતૃત્વ કરી અને મંદર પર્વતને રવૈયો કરી અને સમુદ્રને વલોવો, આમ આજ્ઞા કરી. અને એને માટે કહે છે તમારા એકલાથી આ કામ નથી થાય એવું માટે સૌ પ્રથમ રાક્ષસો સાથે સંધિ કરો, કેમ જે એમને આમાં બોલાવવા પડશે, તમારા એકલાથી સમુદ્રનું વલોણું થાય એમ છે નહીં. માટે પહેલાં તમે રાક્ષસો સાથે પાતાળમાં જઈને સંધિ કરો, અને આ કાર્યમાં તમે જરાય ચિંતા કરશો નહીં, જ્યાં સહાયની જરૂર પડશે ત્યાં હું તમને સહાય કરીશ. આટલી વાત ભગવાને કરી. અમૃતમ ચ શ્રીયો દૃષ્ટિમ પ્રાપ્ય પૂર્વાધિક ઔજસઃ ભવિતારો મદ વિમુખા દૈતાસ્તુ ક્લેશ ભાગીન. અને તમે કહે છે અમૃતને અને લક્ષ્મીની દ્રષ્ટિથી, અમૃતને અને બીજું કાંઈ જે તમારું ગયું છે એ બધી સમૃદ્ધિને તમે પાછી પામશો. પૂર્વે હતા એના કરતાં અધિક ઔજસવાળા, તપસ્વી, તેજસ્વી, શક્તિવાળા તમે થઈ જશો, અને મારાથી વિમુખ જે રાક્ષસો છે તે કેવળ ક્લેશના જ ભાગીદાર થશે. આ મોટી મહેનત છે, થોડા ક્લેશે આ વલોણું થાય એમ નથી, પણ મહેનત પરિશ્રમ કર્યા પછી તમને અમૃત મળશે, સમૃદ્ધિ મળશે, તમારું સ્વર્ગ પાછું મળશે. અને તમે જેની આરે સંધિ કરીને અસુરોને લાવીને આ મહેનતમાં જોડશો એને માત્ર મહેનત જ ફળ રહે, બીજું કોઈ ફળ રહે ઉપર જાતાનો માર પડશે. કારણ એ મારાથી વિમુખ છે, તમે મારે સન્મુખ છો, તમે મારે શરણે આવ્યા છો, અને એ મારી હામું બાયું ચડાવીને ઊભા છે, માટે તોડાવી નાખો એને તમારી આરે આરે. સમજાય છે ને તમને? ભગવાનથી વિમુખ રહેવામાં મજા નથી. ઘણા જો એમ કહેતા હોય કે અમને કેવળ પરિશ્રમ જ જિંદગી મળ્યો છે, મહેનત જ મળી, ફળ મળ્યું નહીં, તો સમજવાનું તારે ફળ કેમ ન મળ્યું? ફળ પ્રદાતા ભગવાને તને ફળ કેમ ન દીધું? તું મહેનતને જ માનતો હોઈશ, મહેનતને ફલીભૂત કરનારા પરમેશ્વરને નહીં માનતો હો ઊંડે ઊંડે. જેને માનતો હો એ તને મળે. ઘણા નથી કહેતા ધંધો ઈ જ ભગવાન, મહેનત ઈ જ પરમેશ્વર, સમજ્યા? તે એને ઈ જ મળે ને, બીજું મળે? ઘણા મહેનતમાં જ માને, હું ભગવાનમાં હું નથી માનતો, બસ હું તો પુરુષ પ્રયત્નમાં જ માનું છું. તો તને નકરી મહેનત મળશે, કેમ છે? તું મહેનતમાં માને છે, અને જે પરમાત્માને માને છે એને પરમાત્મા મળશે. કહેતા એની મહેનત ફલીભૂત થાય. શું અદભુત કથા છે. સ્કંદ ઉવાચ ઇત્યુક્ત્વાંતર દધે વિષ્ણુર ભક્ત સંકટનાશનઃ દેવાસ્તસ્મૈ નમસ્કૃત્ય તદુક્તમ કર્તુમારભન. આટલું કહી તમામ ભક્તના કષ્ટોને નાશ કરનારા ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થયા, અને દેવતાઓ પણ તે ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી અને પરમાત્માએ જે વાત કરી તે વાત કરવાને માટે
તૈયાર થયા છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય શ્રી વાસુદેવ પ્રસાદ નિરૂપણ નામા 10મો અધ્યાય સમાપ્ત થયો. વાલા ભક્તો, આવી અદ્ભુત વાસુદેવ મહાત્મ્યની કથા આ સમયમાં આપણે સાંભળી રહ્યા છીએ. આજે ઘણા નવા દીક્ષિત સાધુઓ ગોપાલ સ્વામીને આસને દીક્ષા લઈ રહ્યા છે, એમનાય પણ તમને બધાને દર્શન થશે. સાંજે ધર્મદેવનો પ્રાગટ્ય મહોત્સવ અહીં ઉજવવાનો છે અને એ નિમિત્તે ધર્મદેવના પ્રાગટ્ય મહોત્સવની કથા પણ અહીંયા આપણે ગોમતીએ જળયાત્રા અને મહારાષ્ટ્રની શોભાયાત્રા કાઢીને આવીએ પછી કરવાની છે. એ તમારા ધ્યાનમાં રહે એટલા માટે તમને કહું છું. અત્યારે વ્યાખ્યાનમાળાના વક્તાઓને આપણે સાંભળવાના હોય. કથાને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.